नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव
जय राधा माधव कुंज बिहारी
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 जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज
जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर
गोपी जन वल्लभ गिरिवर धारी
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 गोपी जन वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी,
जय राधा माधव कुंज
यशोदनंदन ब्रज जनरंजन,
यशोदनंदन ब्रज
जनरंजन, यशोदनंदन व्रज जनरंजन, यशोदनंदन व्रज जनरंजन, यमुन तीरवन चारी, जय राधा माधव कुंज बिहारी,
जय राधा माधव कुंज बिहारी,
जय राधा माधव कुंज बिहारी, माधव राधा माधव राधा माधव राधे,
जय राधा माधव राधा माधव राधा माधव राधे,
जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे,
राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे,
हाँ कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम,
कृष्ण बलराम कृष्ण बलराम कृष्ण
जय गौरनिताय 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 जय गौरनिताय,
गौरनिताय गौरनिताय
गौरनिताय जय जय प्रभुपाद 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 प्रभुपाद
जय प्रभुपाद
नितय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल
गौर हरि बोल,
ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नष्ट किम् कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः
गोविन्दाय नमो
हरे कृष्णा 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 हरे हरे
कृष्णा कृष्णा हरे
हरे हरे राम
हरे राम हरे राम
राम राम हरे हरे
राम राम हरे
वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बर अरुणबिम्बफलधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्द नेत्रा कृष्णात् परं किमपि त्वहं न जाने यः स्यात् कदापि वसनाय चलखेलनोत्थ धन्याति धन्यपवने न कृतार्थमाने योगेन्द्रदुर्गमगति मधुसूदनोऽपि तस्या नमोऽस्तु ऋषभानुभवो दे से भी।
हरे कृष्णा। श्रीमद् भागवत सप्ताह ना षष्ठ दिवस ना प्रथम सत्र मा आप सर्वनु हार्दिक स्वागत करिए छे। अने विशेष सप्ताह नो जे प्राण गणवा मा आवे छे एवो मंगलमय उत्सव भगवान श्री कृष्ण ना जन्म नो उत्सव आजे श्रीमद भागवत नी अंदर प्रारंभ थवा जई रह्यो छे। अनेक वार संसार नी अंदर लोको कृष्ण जन्माष्टमी ना उत्सव ने बहु आनंद थी मनावे छे। पण कृष्ण जन्माष्टमी ना उत्सव ने मनावता पूर्व कृष्ण ना तत्व ने समझवु बहु जरूरी छे। कारण के ज्यां सुधी तत्व नो समझाय त्यां सुधी ई समझ अधूरी गणाय। એટલા માટે પરીક્ષિત મહારાજને કથા કહેવા, ગંગાના પાવન તટ ઉપર શ્રી સુખદેવ ગોસ્વામી બેઠા છે, પણ પરીક્ષિત મહારાજનો પ્રશ્ન તમે યાદ કરો પ્રથમ સ્કંદમાં, કે જે વ્યક્તિનું મૃત્યુ નજીક છે એને શું કરવું જોઈએ? ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે કથા સાંભળવી જોઈએ। કોની? તો કહે છે ભગવાન શ્રી કૃષ્ણની। છતાં સુખદેવ ગોસ્વામી કૃષ્ણ કથાનો પ્રારંભ નહીં કરતા, સર્ગ વિસર્ગ સ્થાન ઇત્યાદિ ભાગવતના નવ વિષયોનું વર્ણન કરી અને ત્યારબાદ દશમ સ્કંદની અંદર ભાગવતનું જે દસમું તત્વ આશ્રય તત્વ છે એનું વર્ણન પ્રારંભ કરે છે। એનું કારણ એ છે કે એક રીતે તત્વથી જો જોવામાં આવે તો સુખદેવ ગોસ્વામી જે કથાનો પ્રારંભ કરી રહ્યા છે એ પ્રત્યેક કથા કૃષ્ણ કથા છે। એ તૃતીય સ્કંદ હોય, ચતુર્થ હોય, પંચમ હોય, કોઈ પણ હોય, આ પ્રત્યેક કથાની પાછળ ઉદ્દેશ ભગવાન શ્રી કૃષ્ણ છે। મનમાં પ્રશ્ન થાય કે સૃષ્ટિનું જે સર્જન છે એમાં કૃષ્ણ કેવી રીતે આવે છે? તો એક સિક્કાની જેમ બે બાજુ હોય, એક બાજુ વાળો સિક્કો ક્યારેય સંભવ નથી, એમ ભગવાન વગર ભગવાનના ભક્તની કથા અને ભક્ત વગર ભગવાનની કથા ક્યારેય સંભવ નથી। કારણ કે જો તમે ભગવાનની કથા કરો એમાં ભગવાનના ભક્તોની કથા આવે જ, અને ભક્તની કથા કરો એમાં ભગવાનની કથા આવે જ। કારણ ભગવાન અને ભક્તની કથાઓ એકબીજાની પૂરક છે। પૂરક એટલે એકબીજા વગર ન હોય। જેમ એક બાજુ વાળો સિક્કો ન હોય એમ આ ભક્ત અને ભગવાન વગર એની કથા ન હોય। ગત સત્રમાં આપણે શ્રવણ કર્યા સૂર્યવંશની 61 પેઢીઓનું વર્ણન શ્રી સુખદેવ ગોસ્વામી બતાવે છે। 61મી પેઢીએ ભગવાન શ્રી રામચંદ્રનો આવિર્ભાવ થયો, ત્યાર પછી લવકુશનો જન્મ થાય, એ લવકુશના રીતે કેટલાય પુત્ર થયા, અને આગળ એ સૂર્યવંશનું વર્ણન જયારે નવમ સ્કંદમાં સંભળાવે, નવમ સ્કંદના અંતિમ અધ્યાયમાં પરીક્ષિત મહારાજ જિજ્ઞાસા કરે કે સૂર્યવંશનું વર્ણન સંભળાવ્યું, હવે ચંદ્રવંશનું વર્ણન સંભળાવો। સૂર્યવંશની અંદર ભગવાન શ્રી રામ પ્રકટ થયા અને ચંદ્રવંશની અંદર ભગવાન કૃષ્ણનું પ્રાકટ્ય થયું છે। ઈ ચંદ્રવંશનું વર્ણન કરતા કરતા અનેક રાજાઓની પેઢીઓને બતાવી ત્યારે પરીક્ષિત મહારાજ એક બહુ સુંદર શ્લોક કહે છે। નવમ સ્કંદનો અંત અને દશમ સ્કંદના પ્રારંભમાં પ્રથમ અધ્યાય પ્રથમ શ્લોક
શ્રીરાજો વાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્ઞાં ચ ઉભયવંશાનાં ચરિતં પરમદ્ભુતમ્.
પરીક્ષિત મહારાજ કહે છે, હે સુખદેવ ગોસ્વામી, સૂર્યવંશ અને ચંદ્રવંશની કથાઓ બહુ થઈ ગઈ, બહુ રાજાઓના નામ સાંભળી લીધા, હવે કાંઈ સાંભળવું નથી, કેવલ કૃષ્ણની કથા સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈની કથા નથી સાંભળવી. હવે કહે છે, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો, તમે મને સોમવંશ અને સૂર્યવંશની કથા કીધી. આ શ્લોકમાં કદાચ એક પ્રશ્ન થાય કે અહીંયા પરીક્ષિત મહારાજ કહે છે ભવતા સોમ સૂર્યયો, હકીકતમાં હોવું જોઈએ એવું કે ભવતા સૂર્ય સોમયો, કારણ કે સૂર્ય જે છે એ આમ જો તત્વની દ્રષ્ટિમાં તમે જોવો તો ચંદ્ર કરતા સૂર્યના ગુણ વધારે છે. સૂર્ય અને ચંદ્રની બેની સાઈઝ તમે જોવો, સૂર્યની સાઈઝ મોટી છે, ચંદ્ર એના કરતા નાનો છે. સૂર્ય સ્વયં પ્રકાશિત પોતે, ચંદ્ર એ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય. આવું આપણા મનમાં આપણે ધારણા રાખીએ છીએ કે સૂર્ય અને ચંદ્રની જો સરખામણી કરવામાં આવે તો આપણી દ્રષ્ટિમાં સૂર્ય જે છે એ શ્રેષ્ઠ છે. જયારે પરીક્ષિત મહારાજ સોમ સૂર્યયો પૂછી રહ્યા છે, એનું કારણ આપતા શિલ પ્રભુપાદજી લખે છે કે સોમવંશનું નામ પહેલા લેવાનું એક જ કારણ છે કે આ સોમવંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ થયો છે અને કૃષ્ણ સોમવંશની અંદર જન્મ લીધો છે, એટલા માટે એ સૂર્યવંશ કરતા સોમવંશ શ્રેષ્ઠ છે. હાલાકી સૂર્યવંશ શ્રેષ્ઠ છે પણ સૂર્યવંશ કરતા એ સોમવંશ શ્રેષ્ઠ છે. તો કહે છે, રાજ્ઞામ ચ ઉભય વંશાનામ, અને એવા જે રાજાઓની કથા તમે સંભળાવી એ ચંદ્રવંશની અંદર પ્રકટ થવા વાળા, જેનું પરમ અદભુત ચરિત્ર છે, ચરિતમ પરમ અદભુતમ, એવા પરમ અદભુત ચરિત્રને મારી સાંભળવાની ઈચ્છા છે. કારણ જીવનમાં સમય હવે બહુ થોડો બાકી રહ્યો છે. રાજા મહારાજાઓની કથામાં 4 દિવસ તો લગભગ નીકળી ગયા છે, હવે 3 દિવસ બાકી રહ્યા છે, તો હવે મારે કૃષ્ણ કથા સાંભળવી છે. જેમ કોઈ વ્યક્તિનું ધન આ સંસારમાં ખોવાઈ ગયું હોય અને એ ખોવાઈ ગયેલા ધનમાંથી થોડું એવું ધન પાછું મળી જાય, કરોડો કરોડો રૂપિયા જેના ખોવાઈ ગયા હોય ને 1 લાખ કદાચ ક્યાંકથી જડે તો એને વિચાર આવે કે નહીં, 2 લાખ હોય તો અહીંયા જ કઈક હશે આસપાસ. અને જેમ એ વ્યક્તિ ખોવાયેલા ધનનો બીજો અંશ શોધવાનો પ્રયાસ કરે અને એ બીજા અંશને મળવાની આશા જેમ પ્રબળ બને, એમ 1 થી 9 સ્કંદમાં કૃષ્ણ લીલાના જે જે અંશ પરીક્ષિત મહારાજે સાંભળ્યા એ અંશને સાંભળી અને એના મનમાં થયું કે આગળ જાતા મને કૃષ્ણ કથાનો ખજાનો મળવાનો છે. અને એટલા માટે પરીક્ષિતના મનમાં પ્રબળ લાલસા, પ્રબળ જિજ્ઞાસા થઈ અને સુખદેવ ગોસ્વામી સમજી ગયા કે પરીક્ષિતની અંદર કૃષ્ણ કથા સાંભળવાની પ્રબળ જિજ્ઞાસા છે. એનું કારણ કે પ્રેમ જે છે એ હૃદયમાં એક એવી વસ્તુ છે કે એ પ્રેમને કોઈ વ્યક્તિ હૃદયમાં રાખી ન શકે. ભગવાન પ્રતિ જે ભક્તને પ્રેમ હોય, રોમાંચ કંપા શ્રુતરંગ ભાજો, ક્યારેક અશ્રુઓ દ્વારા, ક્યારેક એ શરીરમાં ધ્રુજારી દ્વારા, ક્યારેક કંપન દ્વારા, એ પ્રેમ જે છે એ બહાર આવી જાય. તમે કોઈ વ્યક્તિને બહુ પ્રેમ કરતા હોય, એ વ્યક્તિને જ્યારે જોવો ત્યારે તમારું મુખ પ્રસન્ન થઈ જાય, મુખ ઉપર પ્રસન્નતા આવી જાય. કારણ કે પ્રેમનો સ્વભાવ છે, એનો સંગ્રહ ન કરી શકાય. અને એટલા માટે આપણે સાંભળ્યું કે ધ ફેસ ઇઝ ઇન્ડેક્સ ઓફ હાર્ટ, હૃદયમાં જે કઈ વસ્તુ છે એ ચહેરા ઉપર આવે તરત. ચૈતન્ય મહાપ્રભુ એકવાર શ્રી રાય રામાનંદજીને પ્રશ્ન કર્યો કે સંપત્તિર મધ્ય જીવેર કોણ સંપત્તિ ગણી. આ સંપત્તિઓમાં જીવની સૌથી શ્રેષ્ઠ સંપત્તિ કઈ છે? ઘર, ગાડી, બંગલા, પરિવાર, આમાંથી શ્રેષ્ઠ શું છે? ત્યારે રાય રામાનંદજી એનો જવાબ આપતા કહે છે, રાધા કૃષ્ણ પ્રેમ જાર સેઈ બડ ધની. જેના હૃદયમાં ભગવાન શ્રી રાધા અને કૃષ્ણનો પ્રેમ હોય, ભગવાનની ભક્તિ હોય, એ આ સંસારનો સૌથી મોટો ધનવાન વ્યક્તિ છે. અને એટલા માટે સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને શ્રી રાજો ઉવાચ કહી રહ્યા છે. ઘણા શ્લોકોમાં હે રાજા, હે નૃપ, હે ભારત, તત્વ સમજો. પરીક્ષિત મહારાજ રાજ્યને છોડી ચૂક્યા છે, પુત્ર પરિવાર બધું પદ છોડી ચૂક્યા છે, એક ધોતીનો ટુકડો પહેરી અને ગંગાના તટ ઉપર કથા સાંભળે, છતાં દશમ સ્કંદમાં પહોંચ્યા ત્યાં સુધી વેદવ્યાસ મહારાજ એની આગળ લખે છે, શ્રી રાજો ઉવાચ. રાજા હતા, કારણ સુખદેવ ગોસ્વામી જાણતા હતા પરીક્ષિત ખાલી આ સંસારના રાજા નથી, પણ હૃદયમાં રાધા કૃષ્ણની પ્રેમરૂપી ભક્તિ છે, એટલા માટે આ પરીક્ષિત વાસ્તવિક રાજા છે. કારણ કે જેના હૃદયમાં પ્રેમ ન હોય ને, એ વ્યક્તિ આ સંસારમાં ગમે એટલો મોટો ધની હોય, એ ધનને એકવાર છોડવું પડે છે, એ ધનને છોડી સંસારની અંદર ભટકવું પડે છે. પણ ભગવાનની ભક્તિ રૂપી સંપત્તિ જેના હૃદયમાં હોય, એ વ્યક્તિ ક્યારેય એક વખત ધની થયા પછી કંગાલ થતો નથી. વૃંદાવનની આજથી 450 વર્ષ પહેલાની એક સત્ય ઘટના તમને બતાવું. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પછી એમના પાર્ષદ થયા શ્રીપાદ સનાતન ગોસ્વામી. અને આ સનાતન ગોસ્વામી યમુનાના તટ ઉપર વૃંદાવનમાં ભજન કરે. એ સમયે એટલું ઉત્કૃષ્ટ ભજન એના મુખમાંથી નીકળતો એ મહામંત્રને સાંભળવા માટે સાક્ષાત ભગવાન શિવ એમની પાસે આવતા અને આવીને બેસતા એ મંત્રને સાંભળતા. શિવજીના પરમ મિત્ર, ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત એવા સનાતન ગોસ્વામી વૃંદાવનમાં ભજન કરે. બન્યું એવું, એક દિવસ યમુનાના જળમાં કોઈ વેપારી પોતાનું જહાજ લઈને જતો હતો અને એ જહાજમાં મીઠું ભર્યું હતું. મીઠાનો વેપારી હતો, એનું નામ હતું રામદાસ. ઈ રામદાસ મીઠાનો વેપાર કરે, યમુનાની અંદર ગયો ત્યારે જોયું કે ન્યા હોડી હલવાઈ ગઈ. હોડી હલવાઈ ગઈ એટલે કોઈએ પૂછ્યું કે અહીંયા કોઈ સાધુ મહાત્મા હોય તો એને મળવી, કારણ કે સાધુઓની કૃપાથી, કારણ કે આમાં નદીમાં હોડી હાલતી નથી. ત્યારે એ રામદાસ નામનો જે વ્યક્તિ છે એ સનાતન ગોસ્વામી પાસે આવ્યો અને સનાતન ગોસ્વામીને મળી અને એને કીધું કે આ હોડી જે છે એ તમે કાઢી દો. તો સનાતન ગોસ્વામી પાસે ભગવાન રાધા મદન મોહનજી નાના એવા સ્વરૂપમાં રહેતા, બાળકના રૂપમાં. એને કીધું કે આ સંસારમાં જે ફસાઈ અને કાઢવાનું મારું કામ નથી, એ કામ આ પાછળ ઉભો છે એનું છે. નાના એવા ગોખલામાં રાખતા ભગવાનને, અને એ તે મૂર્તિ નહીં, હો નાના એવા પુત્રના રૂપમાં હતા, હાલતો ચાલતો છોકરો. અને ઈ રાધા મદન મોહને કીધું કે જો તું મંદિર બનાવ્યું મારું અને ભોગની વ્યવસ્થા કર તો તારું જહાજ હું કાઢી દઉં. રામદાસ કે જો આ જહાજ નીકળી જાય તો આમાંથી જે કઈ નફો થાય એ બધો તમારા ભોગની વ્યવસ્થામાં તમારું મંદિર બનશે, મારે મારા મૂળગા પાછા આવી જવા જોઈએ. ભગવાન કે નફો થાય એ બધો મને આપીશ? કે હા, કન્ફર્મ તમને આપીશ. ભગવાને કીધું જા હોડી નીકળી જાય. હોડીમાં જઈને જોયું તો મીઠાનું કપૂર થઈ ગયું. તમે વિચાર કરો ક્યાં મીઠાનો ભાવ રૂપિયાનું કિલો હમણાં આપણે ખરીદતા હતા, એક રૂપિયાનું કિલો મીઠું આપણે લેતા હતા તો આજથી 450 વર્ષ પહેલા મીઠાની શું કિંમત હોય? અને તમે જાણો છો કપૂર અને મીઠાના ભાવમાં કેટલું અંતર હોય. ઈ કપૂર થઈ ગયું મીઠાનું, અને એટલો નફો થયો. આજે ઈ મંદિર તમે વૃંદાવન પરિક્રમામાં જાઓ તો યમુનાજીના તટ કાલિયા દહ ની આગળ ઈ મંદિર ઉભું છે રાધા મદન મોહનજીનું. અને ઈ જે પુત્ર હતા ઈ સનાતન ગોસ્વામીના ગયા પછી સાક્ષાત ભગવાન રાધા મદન મોહન થયા, જે આજે જયપુરની અંદર કરોલીમાં છે. ઈ જ વિગ્રહ જે સનાતન ગોસ્વામીની સાથે રહેતા. તો આવી રીતે સનાતન ગોસ્વામીએ સમજાવ્યું કે જેની ઉપર ભગવાનની કૃપા થઈ જાય, ભગવાન ચાહે તો ઈ ધની થઈ જાય. તો એક બ્રાહ્મણને ખબર પડી કે સનાતન ગોસ્વામી નામનો કોઈ વ્યક્તિ છે વૃંદાવનમાં, અને એનાથી આ રામદાસ જે વેપારી હતો એ રામદાસ માંથી નામ પડી ગયું રામદાસ કપૂર. રામદાસ કપૂર, આ કપૂર અટક જે છે ને એમાંથી આવી છે. અને એના વખાણ સાંભળ્યા એટલે એને થયું કે ચાલો શિવજીનો ભક્ત હતો, શિવજીની તપસ્યા કરી, શિવજીને પ્રસન્ન કર્યા અને શિવજી પાસે વરદાન માંગ્યું કે મારી દીકરીના વિવાહ કરવા છે, મારે ધનની જરૂર છે, તો તમે કાંઈ પણ કરો મને ધન આપો. શિવજીએ કીધું એક કામ કર, વૃંદાવનમાં સનાતન નામનો મારો એક મિત્ર રહે છે એની પાસે તું જા અને એ તને ધન આપશે. શિવજીની વાત સાંભળી અને એ બ્રાહ્મણ વૃંદાવનમાં આવ્યો. વૃંદાવનમાં આવીને બધાને પૂછે કે સનાતન ગોસ્વામી ક્યાં રહે છે. બધા લોકોએ એમની ભજન કુટીર બતાવી. શિવજી એને કીધું તો એ સનાતન ગોસ્વામી પાસે પારસમણી છે. પારસમણી એટલે જાણો છો ને, લોખંડ ને ટચ કરો એટલે લોખંડ થઈ જાય સોનું. આજ જો હાથમાં આવ્યો હોય તો ભૂકા કાઢી નાખ્યું ને આપણે, એને જ્યાં હોય ને અડાડતા જાય, એને કોકની બારી અને કોકની જાળી અને એને પારસમણી. સનાતન ગોસ્વામી પાસે આ બ્રાહ્મણ આવ્યા અને કીધું કે મને શિવજીએ મોકલ્યો છે, અને શિવજીએ કીધું છે તમારી પાસે પારસમણી છે, એ પારસમણી લેવા હું આવ્યો છું. સનાતન ગોસ્વામી કે પારસમણી જોતો હોય કઈ વાંધો નહીં, કે જો લો કચરાનો ઢગલો, આવી એક ઝૂંપડી હતી નાની એવી, એમાં ખૂણામાં કચરાનો ઢગલો પડ્યો હતો ને એમાં એ પારસમણી પડ્યો હતો. સનાતન ગોસ્વામી કહે છે કે એ ઢગલામાં પડ્યો છે, તું ત્યાંથી લઈ લે. એ કચરાનો ઢગલો ખોલે, એમાંથી પારસમણી મળે, અને જેવો પારસમણી મળ્યો સનાતન ગોસ્વામી ને કહેવાનો ઉભો રહ્યો હું જાઉં છું. એને માંડ્યો એ યમુનાના તટ ઉપર દોડવા માંડ્યો, યમુનાના તટ ઉપર દોડવા. દોડતા દોડતા અડધે પોગ્યો રસ્તામાં, પછી યાદ આવ્યું, કઈક વિચાર આવ્યો મનમાં, એ ઉભો રહી ગયો અને પાછો આવ્યો. ત્યાં સનાતન ગોસ્વામીને આવીને કીધું કે તમે બહુ બુદ્ધિમાન છો, કેમ પારસમણી જેવી વસ્તુ જેના માટે આ દુનિયા તરસે છે એ પારસમણીને તમે કચરામાં રાખ્યો, એનો અર્થ એ છે કે તમારી પાસે પારસમણી કરતા કઈક હારો મણી છે બીજો. કારણ કે પારસમણી કરતા ઉત્તમ વસ્તુ જો હોય તો જ આપણે આને કચરામાં નાખ્યો હોય ને, તો જ પારસમણી કચરામાં. નગર પારસમણી આપણા ઘરે હોય કોઈ કચરામાં રાખે, કેટલા 15-20 તાળા મારે, એક તિજોરી ને મારે, પછી કબાટ ને મારે, પછી રૂમ ને મારે, પછી બારીના દરવાજા ને મારે, ડેલે તાળા મારે, જાપે તાળા મારે. આપણી પાસે હોય તો કેટલું હાચવીને રાખ્યું, એને એ કચરામાં રાખતા હતા. એ બ્રાહ્મણે કીધું નિશ્ચિત તમારી પાસે આની કરતા કઈક શ્રેષ્ઠ ધન છે. સનાતન ગોસ્વામી કહે છે એટલે તો પારસમણી ને કચરામાં રાખું છું. તો બોલો કે આ પારસમણી ને જ જોતો, ઈ જોતું છે. સનાતન ગોસ્વામી કઈ જોતું છે તો એ કે જો કઈક મેળવવું હોય જીવનમાં તો કઈક ત્યાગ કરવો પડે. બોલો બ્રાહ્મણ કે આપણે બધો ત્યાગ કરવા તૈયાર. સનાતન ગોસ્વામી કે પાકું, ઈ કે કન્ફર્મ. ઈ કે તો પેલા એક કામ કર્યા, પારસમણી જે છે ને ઈ યમુનામાં બરાબર વચ્ચે જઈ અને પછી નાખતો આવીને પછી પાછો આવ્યો, હું તને ધન આપીશ. ઈ બ્રાહ્મણ ગયો એક હોડીમાં બેઠો અને યમુનાની વચ્ચો વચ્ચ જઈ પારસમણી એમાં નાખી દીધો. પાછો આવીને સનાતન ગોસ્વામીને કીધું ધન આપો. સનાતન ગોસ્વામી એક જોડી આપીને એક માળા આપીને કીધું હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બસ આ મહામંત્ર જે છે, ભગવાનનું નામ જે છે, એ સંસારની અંદર સર્વશ્રેષ્ઠ ધન છે. આનાથી શ્રેષ્ઠ ધન કોઈ નથી, કારણ ગોલોકેર પ્રેમ ધન હરિનામ સંકીર્તન. ભગવાન નું નામ જે છે એ ગોલોક વૃંદાવન નું પ્રેમ ધન છે. વેદવ્યાસ મહારાજ એ જ લખી રહ્યા છે કે જેના હૃદયમાં રાધા કૃષ્ણ ના પ્રેમ રૂપી ધન હોય એ આ પારસમણી જેવી વસ્તુઓને તો કચરામાં ફેરવતા હોય, આસક્ત નથી રહેતા ભક્તો ધન ની અંદર. અને એટલા માટે પરીક્ષિત મહારાજને અહીંયા રાજા કહેવામાં આવ્યા છે, શ્રી રાજો ઉવાચ. રાજા બોલ્યા, શું કીધું? તો કે મને તમે કૃષ્ણ કથા સંભળાવો. કયા કૃષ્ણ ની કથા? તો કહે છે કે યદોશ્ય ધર્મ શીલસ્ય નિતરામ મુનિ સત્તમ તત્ર અંશેન અવતીર્ણસ્ય વિષ્ણુ વીર્યાણી શંશનઃ. ઈ કૃષ્ણ ની કથા સંભળાવો જે કહે છે યદોશ્ય ધર્મ શીલસ્ય, પૂર્ણ રૂપે ધર્મ નું પાલન કરવા વાળા યદુ મહારાજ ના કુળમાં જે કૃષ્ણ પ્રકટ થયા હતા એની કથા સંભળાવો. ત્યારે આચાર્યો કહે છે કે એક પ્રશ્ન થાય કે યદુને ધર્મશીલ શા માટે કીધા? યદોશ્ય ધર્મશીલસ્ય, હાલાકી આ ઈ યદુ મહારાજ છે જેણે પોતાના પિતાની આજ્ઞાનું પાલન નહોતું કર્યું. આ યદુ મહારાજ જે છે એના પિતાનું નામ હતું યયાતિ, અને ઈ યયાતિ મહારાજે બહુ મોટા ક્ષત્રિય હતા. તો ઈ યયાતિને એક પત્ની હતી, એનું નામ દેવ્યાની હતું, અને બીજી પત્ની એનું નામ હતું શર્મિષ્ઠા. બહુ સુંદર કથા છે આ યયાતિ મહારાજની. બન્યું એવું કે શુક્રાચાર્યની પુત્રી જે હતી દેવ્યાની, અને આ પૃથ્વીનો જે રાજા હતો વૃષપર્વા એની પુત્રી હતી શર્મિષ્ઠા. દેવ્યાની અને શર્મિષ્ઠા, હવે વૃષપર્વા જે હતો એના ગુરુ હતા શુક્રાચાર્ય. હવે રાજાની અને બ્રાહ્મણની કન્યાઓ બે સાથે રમે, સાથે ફરે. એક વખત પોતાની સખીઓ સાથે નદીમાં સ્નાન કરવા ગઈ, અને એ જ સમયે ભગવાન શિવ પાર્વતીની સાથે ત્યાં વિહાર કરવા માટે નીકળ્યા. ભગવાન શિવને જોઈ અને બેએ પોતપોતાના વસ્ત્ર પહેર્યા, પણ એમાં બન્યું એવું કપડાં બદલાઈ ગયા. શર્મિષ્ઠાના દેવ્યાનીના કપડા ભૂલથી શર્મિષ્ઠાએ પહેરી લીધા. હવે શિવજી જયારે ગયા અને બધી કન્યાઓ બહાર આવી, ત્યારે દેવ્યાનીએ જોયું કે મારા કપડા શર્મિષ્ઠાએ પહેરી લીધા છે. શર્મિષ્ઠાએ કીધું કે ભૂલથી પહેરાઈ ગયા, શિવજી આવ્યા એમાં ઉતાવળમાં બદલાઈ ગયા. પણ દેવ્યાની માને નહીં કે તું રાજાની પુત્રી છો એટલા માટે આટલો અહંકાર કરે છો. આમને તેમને બેની વચ્ચે ઝઘડો ચાલુ થયો, અને ઝઘડો ચાલુ થયો એટલે શર્મિષ્ઠાએ કીધું, દેવ્યાની તારો જે બાપ છે એ અમારે ન્યા બ્રાહ્મણ થઈને રહે છે, પુરોહિતનું કામ કરે છે, અમારા પૈસા ઉપર જીવો છો અને મારી યારે ઝઘડો કરે છે. દેવ્યાનીના શર્મિષ્ઠાના શબ્દ જયારે એને સાંભળ્યા, દેવ્યાનીને બહુ દુઃખ થયું, અને છતાં ઝઘડો એટલો ઉગ્ર થયો કે શર્મિષ્ઠાએ દેવ્યાનીને ધક્કો મારીને કૂવામાં નાખી દીધી. શુક્રાચાર્યને ખબર પડી કે મારી પુત્રી સાથે આવું થયું છે, અને ઈ જયારે કૂવામાં હતી ત્યારે યયાતિ મહારાજ ત્યાંથી નીકળ્યા. કૂવામાં કઈ અવાજ એને સાંભળ્યો, અને ઈ દેવ્યાનીને કૂવામાંથી બહાર કાઢી રાજાએ હાથ પકડ્યો, એટલે દેવ્યાનીએ કીધું, તમે મારો હાથ પકડ્યો છે એટલે હવેથી તમે જ મારા પતિ થશો. યયાતિ સાથે વિવાહ થયા, પણ બન્યું એવું કે પુત્રીના અપમાનના કારણે શુક્રાચાર્યએ કીધું કે મારે તમારા રાજ્યમાં રહેવું નથી. વૃષપર્વા બહુ સમજાવે પણ શુક્રાચાર્ય માને નહીં. વૃષપર્વાએ કીધું, હું શું કરું કે તમે અમને છોડીને ન જાઓ? ત્યારે એણે પોતાની પુત્રી દેવ્યાનીને બોલાવી અને કીધું, દેવ્યાની જો આ ક્ષમા યાચના કરવા તૈયાર છે, તું જે કહે કરવા તૈયાર છે, પણ ત્યારે દેવ્યાનીએ કીધું કે એક કામ કરો, મારા વિવાહ જે યયાતિ સાથે થવાના છે ન્યા આ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાને દાસી બનાવીને મોકલો મારી યારે. વૃષપર્વાએ પોતાની પુત્રીને સમજાવી, પણ બહુ ડાઈ છોકરી હતી. એને કીધું, કાંઈ વાંધો નહીં પિતાજી, તમે કહેતા હોય તો હું દાસી બનીને જવા તૈયાર છું. પહેલાના સમયમાં રાજાઓ રાણીથી પુત્ર ઉત્પન્ન કરતા અને દાસીઓથી પુત્ર ઉત્પન્ન કરતા. પણ શુક્રાચાર્યએ કીધું, જો ધ્યાન રાખજો, શર્મિષ્ઠાથી તમારે કોઈ સંતાન ન થવું જોઈએ, નહીં તો હું તમને શ્રાપ આપી દઈશ. યયાતિ કે કાંઈ વાંધો નહીં. ગૃહસ્થ જીવન શરૂ થયું, આ બાજુ યયાતિ અને દેવયાની ના ગૃહસ્થ જીવનનો આરંભ થાય. દેવયાની થી 3 પુત્ર થયા અને શર્મિષ્ઠા થી 2 પુત્ર. દેવયાની ને ખબર પડી ત્યારે યયાતિ મહારાજ ને કીધું, હું જાઉં છું મારા બાપાને ઘરે, તમને ના પાડી હતી ને કે આનાથી તમારે સંતાન પ્રાપ્તિ નથી કરવાની. શુક્રાચાર્ય ને આવીને કીધું કે પિતાજી તમે ના પાડી હતી છતાં તમારા જમાઈ એ કામ કર્યું છે. શુક્રાચાર્ય કઈ જોયા વિચારા વગર સીધો શ્રાપ આપ્યો કે યયાતિ વૃદ્ધ થઈ જાય. એમ આવું ગઢો થઈ ગયો તો નુકસાન તો પોતાની દીકરીને જ હતું ને. એમ શ્રાપ આપ્યા પછી ખબર પડી, લે આ તો આમાં આપણે ને આપણે લોસ ગયો. દેવયાની કેવા ગઢા, અરે કેમ રહેવું મારે. હવે આને પાછો જુવાન કરો શુક્રાચાર્ય કે એમ ન થાય. તો ઈ કે તારા તમારા જે 5 પુત્ર છે એમાંથી કોઈ એકાદો જો એની યુવાની આને આપે, એનું ગઢપણા લઈ લે, તો ઈ પછી એને યુવાની મળે. એમાં સૌથી મોટા હતા યદુ મહારાજ, જેની ચર્ચા વેદવ્યાસ મહારાજ લખી રહ્યા છે. ઈ યદુ મહારાજ સૌથી પહેલા યયાતિ આવીને પૂછ્યું, બેટા યદુ તું મારી આ વૃદ્ધાવસ્થા લઈ લે અને તારી જે યુવાની છે એ મને આપ. એ કે બાપા યુવાની લઈને શું કરશો? એ કે મારે હજી ભોગ ભોગવવા છે. યદુ મહારાજ કે તો દેવા નથી થતી, પણ કે હું તારો બાપ છું, બાપ હોય કે બાપનો બાપ હોય યુવાની તમને આપવાની થતી નથી. યયાતિ મહારાજ નો મગજ ગયો કે બાપા ના પાડે છે, જ્યાં હું તને શ્રાપ આપું છું તારા વંશજો ક્યારેય રાજા નહીં થાય. બીજા પુત્ર પાસે ગયા એને ના પાડી, ત્રીજા પાસે ગયા એને ના પાડી, ચોથા પાસે ચારેય ના પાડી, પણ 5મા નંબરનો જે સૌથી નાના પુત્ર પુરુ એને પોતાની યુવાની આપી. યયાતિએ હજારો વર્ષો સુધી ભોગ કર્યો છતાં એના ભોગની તૃપ્તિ ન થઈ. ત્યારે હજારો વર્ષોના ભોગ પછી એને સમજમાં આવ્યું કે આ ભોગની અંદર કાંઈ નથી. કારણ આ કેવા છે ભોગો, કે ઘીની અંદર જેમ અગ્નિમાં જેમ તમે ઘી નાખો અને ઘી નાખવાથી અગ્નિ જેમ ડબલ સ્પીડથી સળગી ઉઠે, એમ મનમાં કામનાઓની ઈચ્છા થાય, આપણે એમ માનવી કે ઈચ્છા પૂરી કરી લેવી એટલે ફરીની ઈચ્છા નહીં થાય, પણ કામની ઈચ્છાઓ એવી છે કે જેમ જેમ તમે એને પૂરી કરવાનો પ્રયાસ કરો એ ડબલ સ્પીડથી સળગી ઉઠે છે. અને ઈ જે ગીત ગાયું છે એનું નામ યયાતિ ગીતમ છે. આ ભાગવતના 9 સ્કંદમાં યયાતિ ગીત થી પ્રસિદ્ધ પોતાના પશ્ચાતાપને આ યયાતિ મહારાજ રજૂ કરે છે કે યુવાનીમાં ભગવાનનું ભજન કરવું જોઈએ. પણ યદુ મહારાજને શ્રાપ મળ્યો, પિતાની વાત માની નહીં. છતાં પ્રશ્ન અહીંયા ઉભો છે કે પિતાની વાત નહીં માનવા વાળો વ્યક્તિ અપરાધી ગણાય, અને પિતાની વાત નથી માની છતાં વેદવ્યાસ મહારાજ લખે છે યદોશ્ય ધર્મશીલસ્ય, કે આ ધર્મનું પાલન કરવા વાળા છે. કેવી રીતે? ત્યારે આચાર્ય બહુ સુંદર એની ટીકામાં લખે કે યદુ મહારાજે પિતાની આજ્ઞા નથી માની, એણે સંસ્કૃતિ તોડી છે, પણ એણે ભક્તિ મર્યાદાનું રક્ષણ કર્યું છે. કારણ કે જો એના પિતાને યુવાની આપી દે તો ખબર હતી કે બાપા ભોગમાં જ કાઢવાના છે, યુવાની ફેલ જવાની હતી, એટલે એણે યુવાની આપવાની ના પાડી. એણે એના પિતાને કીધું હતું તમારે ભક્તિ કરવી છે, માળા કરવી છે, કથા સાંભળવી છે, તો યુવાની આપો. એ હતી કે ઈ કઈ આપણે નથી કરવાનું થતું અત્યારે, તો યદુ મહારાજ કે આપણે દેવાની નથી થતી, પણ ભક્તિ મર્યાદાનું રક્ષણ કર્યું યદુ મહારાજ. એટલા માટે અહીંયા કહે છે યદોશ્ય ધર્મશીલસ્ય નિતરામ મુનિ સત્તમ હે મુનિવની અંદર ઉત્તમ સુખદેવ ગોસ્વામી તત્ર અંશેન અવતીર્ણસ્ય વિષ્ણુ વિર્યાણી સંશનઃ, અને પોતાના અંશ બલરામજીથી પ્રકટ થયેલા એ કૃષ્ણની કથા સંભળાવો. જો પિતાના આદેશને નહીં માનવો, એના વિષયમાં પદ્મ પુરાણમાં ભગવાને એક બહુ સુંદર શ્લોક કીધો છે કે મન નિમિત્તમ કૃતમ પાપમ અપિ ધર્માય કલ્પતે મામના દ્રિત્ય ધર્મોપી પાપસ્યાત્મત પ્રભાવત. કહે છે મન નિમિત્તમ કૃતમ પાપમ, કૃષ્ણ કહે છે કે મારા માટે કરેલું કોઈ પાપ ઈતે ધર્માય કલ્પતે, ઈ ધર્મ થઈ જાય. અર્જુને કુરુક્ષેત્રમાં 64 કરોડ સૈનિકોને મારી નાખ્યા, પણ એનું પાપ અર્જુન ને લાગ્યું નહીં. શું કામ? કારણ કે કૃષ્ણ એ કીધું તું એટલે કર્યું છે. મન નિમિત્તમ પાપમ, મારા નિમિત્તે કરેલું કર્મ એ ધર્મ થઈ જાય ભલે પાપ હોય. પણ કે છે, મામના દ્વિતીય ધર્મોપી પાપ સ્યાત મત પ્રભાવત. પણ કે છે, સંસારના લોકો સાંભળો, જેમાં મારું નામ ન હોય, જેમાં મારી કથા ન હોય, જેમાં મારું કીર્તન ન હોય, એવો ગમે એટલો મોટો ધર્મ દેખાતો હોય, છતાંય સંસારનો મોટો અધર્મ છે જેની અંદર કૃષ્ણ નથી. પદ્મ પુરાણ કહે છે. એટલા માટે સૃષ્ટિના કારણરૂપ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની કથા મને સંભળાવો. ત્યારે સુખદેવ ગોસ્વામી કહે છે, એક પ્રશ્ન કર્યો કે તમે શા માટે આ કથા સાંભળવા ચાહો છો, આનું કારણ શું છે? હું તમને એક થી નવમ સ્કંદની કથાઓ સંભળાવી રહ્યો છું, તો તમારી અંદર આ કૃષ્ણ કથા સાંભળવાની જિજ્ઞાસા કેમ થઈ? કૃષ્ણ કથામાં એવું શું છે જેના કારણે તમારે આ કથા સાંભળવી છે? ત્યારે સુખદેવ ગોસ્વામી બહુ સુંદર શ્લોકમાં કહે, નિવૃત્ત તરશેર ઉપગીય માનાદ ભવ ઔષધિ ચોત્ર મનોભિરામાદ કહ ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાત. કે છે, નિવૃત્ત તરશે, ત્રણ લોકો એવા છે આ સંસારમાં જેને કૃષ્ણની કથા સાંભળવી ગમે. કયા ત્રણ લોકો? તો કે છે, પહેલા મુક્ત જીવ જે છે, નિવૃત્ત તરશેર ઉપગીય માનાદ, જે લોકો આ સંસારથી પરે થઈ ગયા છે, સંસારમાં જેની કોઈ વાસના નથી રહી, સંસારમાં જેની કોઈ ઈચ્છા નથી રહી, એવા લોકો તે હે સુખદેવ ગોસ્વામી કૃષ્ણની કથા સાંભળવાની ઈચ્છા રાખે છે. બીજા કે છે, મુક્ત પછી મુમુક્ષુ જીવ, જે લોકો મુક્ત નથી થયા પણ બંધનમાંય નથી, વચ્ચેની સ્થિતિમાં છે, અર્થાત આપણે બધા ભક્તિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, મુક્ત થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તો આવા જે મુમુક્ષુ જીવ છે એ કૃષ્ણની કથા સાંભળવાની ઈચ્છા રાખે છે. અને ત્રીજા કસાઈ અર્થાત જે લોકો પશુઓને કાપે છે, પશુઓને મારે છે, એવા પશુઓને કાપવા વાળા ચંડાળ લોકો તે ભગવાનની કથા સાંભળવાની ઈચ્છા રાખે છે. પણ કહે છે, હે સુખદેવ ગોસ્વામી, એક વ્યક્તિ છે, એક વ્યક્તિ એવો છે જે આ કથા નહીં સાંભળે. કોણ? તો કહે છે, કહ ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાત. ઈ કસાઈ છે, ઓલા પશુઓને કાપવા વાળા. પણ અહીંયા જે કસાઈ પરીક્ષિત મહારાજ કહે છે એ કઈક જુદો છે. ઈ કહે છે, પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાત, એક કસાઈ એવો છે આ સંસારમાં જે આ કથા નહીં સાંભળે. જુઓ, વ્યાકરણની અલંકારિત ભાષાનો જો અહીંયા પ્રયોગ કરવામાં આવે તો આનો અર્થ ઈ થાય કે જે વ્યક્તિ સંસારમાં કૃષ્ણની કથા ન સાંભળે એ બધા કસાઈ. કારણ કે કસાઈ વ્યક્તિ ઓલો તો પશુઓને મારે જ ખાલી, ગાયોને મારે, કૂતરાને મારે, બકરાને મારે, અને માર્યા પછી પાપ લાગે, ભક્તિ કરીને પાપમાંથી મુક્ત થઈ જાય. પણ જે વ્યક્તિ કથા નથી સાંભળતો એ કહે છે પોતાના આત્માને મારી રહ્યો છે. શિલ પ્રભુપાદ જે ઈશોપ નિષદના ત્રીજા કે ચોથા મંત્રમાં લખ્યું છે એના તાત્પર્યમાં, આત્મા હકીકતમાં અમર છે, ક્યારેય મરતો નથી. પણ આત્માના હનનનો અર્થ એ છે કે જે વ્યક્તિ કથા નથી સાંભળતો એ પોતાના આત્માને અધમ યોનિઓમાં, નીચેના ગ્રહોમાં લઈ જાય છે. એટલા માટે આનાથી મોટો કસાય આ સંસારમાં બીજો કોઈ નથી. પરીક્ષિત મહારાજની જિજ્ઞાસા સાંભળી અને બધા લોકો પરમ પ્રસન્ન, ત્યારે સુખદેવ ગોસ્વામી બીજો પ્રશ્ન કરે, પરીક્ષિત, કૃષ્ણની જ કથા શા માટે? ભગવાનના અનેક અવતાર થયા છે, એની કથા કેમ નહીં? ઘણા લોકો પૂછતા હોય, કેમ કૃષ્ણની જ કથા સાંભળવી જોઈએ, બીજાની કેમ નહીં? બીજાની સાંભળવી જોઈએ, પણ કૃષ્ણ કથામાં પરીક્ષિત મહારાજ પોતાને શા માટે સાંભળવી છે એનો ઉત્તર આપતા કહે છે, પિતા મહામે સમરે અમરં જયે દેવ વ્રતાધાતી રથે સ્તિમિંગલે. હે સુખદેવ ગોસ્વામી, શું તમે નથી જાણતા કે મહાભારતના યુદ્ધમાં કૌરવોનું વિશાળ સમુદ્ર જેવડું સૈન્ય અને અમારા જે દાદાઓ હતા પાંડવો, કેવલ પાંચ વ્યક્તિ અને થોડા ઘણા રાજાઓ એમની સાથે હતા, છતાં ઈ સમયે આ કૃષ્ણએ અમને મદદ કરી હતી. કારણ કે કૃષ્ણ જો ન હોત તો કે છે દેવવ્રતાદી રથેશ તિમિંગલે, આ દેવવ્રત જેવા ભીષ્મ જેવા જે મહા તિમિંગલ જે રાજાઓ હતા એ પાંડવોને ક્યારના ખાઈ ગયા હોત. અને તિમિંગલ કે છે, તિમિંગલ નો અર્થ સમજવા જેવો છે, સમુદ્રમાં જે મોટા મોટા એટલાન્ટિક પેસેફિક મહાસાગર હિન્દ મહાસાગર એવા સમુદ્રોમાં તિમી નામની એક માછલી રહે છે. એ નદીમાં ન હોય કારણ કે એનું એની સાઈઝ છે 10,000 યોજન. આ માછલીઓ 10,000 યોજન લાંબી હોય અને મોટા મોટા સમુદ્રની અંદર આ રહે, એનું નામ તિમી છે. અને એ તિમી નામની 10,000 યોજન લાંબી માછલીને જે માછલી પોતાના ગળામાં અટકાવી લે એનું નામ છે તિમિંગલ. ટીકાકારો આવું કહે છે તો કે છે ભીષ્મ જેવા તિમિંગલો એ અમારા પાંડવોના સૈન્યને આમ ચટણી કરી નાખે જો કૃષ્ણ ન હોત તો. એટલે એ કૃષ્ણ કથા સંભળાવો, કારણ કે એ જ કૃષ્ણની કૃપાથી દુરત્યમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરણ વત્સ પદમ સ્મયત પ્લવાહ. એ કૃષ્ણની કૃપાથી મારા જે પિતૃવો છે, મારા જે દાદાઓ છે, એ મહાભારતના એ કૌરવોના સૈન્ય સાગરને એવી રીતે પાર કરી ગયા જેમ કે છે વત્સ પદમ, ગાયના વાછરડાનો પગ જમીન ઉપર પડે અને જે ખાડો પડે એ ખાડો પાર કરવામાં આપણે જેટલી સરળતા હોય એટલી સરળતાથી પાંડવો જે છે એ કૌરવોના સૈન્ય સમુદ્રને પાર કરી ગયા. અને કહે છે અને પિતામહ ભીષ્મ એક નહોતા, એમાં કર્ણ, દ્રોણાચાર્ય, મહાન મહાન યોદ્ધાઓ એ કૌરવોના સૈન્ય સમુદ્રમાં ઉભા હતા. અને પાંડવોને મારવા ભીષ્મ એકલા કાફી હતા. કૃષ્ણની કૃપાથી ભીષ્મની પ્રતિજ્ઞા તોડાવી ભીષ્મનો વધ થયો. પણ કર્ણના જીવનમાં જે દુર્ઘટનાઓ થઈ છે ભક્તો, કદાચ પિતામહ ભીષ્મ ન હોત, દ્રોણાચાર્ય ન હોત, કૃપાચાર્ય ન હોત, તો આ કર્ણ એકલો કાફી હતો કે પાંડવોને ચણાની જેમ ચાવી જાય. સામે પાંચ પાંડવ અને આ બાજુ કર્ણ એકલો. પણ કર્ણના જીવનમાં એટલી દુર્ઘટનાઓ થઈ. અને દુર્ઘટના કોના કારણે? તો કહે છે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાના કારણે. આ કર્ણ જે છે એ પૂર્વ જન્મમાં સહસ્ત્ર ક્વચી અસુર હતો. 1,000 કવચ અને 1,000 કુંડળ ધારણ કરતો હતો આ કર્ણ. અને જે વ્યક્તિ એની અરે યુદ્ધ કરવા જાય એનું અડધું બળ કર્ણમાં આવી જાય આ સહસ્ત્ર ક્વચી અસુરની અંદર. હવે એને કઈ રીતે મારવો? દેવતાઓ ચિંતામાં પડ્યા ત્યારે ભગવાન નર નારાયણના રૂપમાં પ્રગટ થાય. ભગવાન નારાયણ એની સાથે યુદ્ધ કરે, એનું એક કવચ તોડે, એની શક્તિ ક્ષીણ થાય ત્યારે નર એની સાથે યુદ્ધ કરે અને નારાયણ પોતાની શક્તિ પાછી મેળવે. અને આવી રીતે બંને યુદ્ધ કરતા કરતા 999 કવચ તોડ્યા. એક કવચ અને કુંડળ જયારે બાકી રહ્યું ત્યારે સૂર્યની અંદર જઈ અને વિલીન થઈ ગયો અને નર નારાયણ દેવે એને છોડી દીધો. ઈજ સહસ્ત્ર ક્વચી અસુર બીજા જન્મમાં કુંતીના ગર્ભથી અને સૂર્યના અંશથી કવચ અને કુંડળને લઈને પ્રકટ થયો. એટલા માટે એની પાસે અમોઘ કવચ અને કુંડળ. અને ઈ કવચ કુંડળ જ્યાં સુધી કર્ણ ઉપર હોય એનો કોઈ વધ ન કરી શકે. આવા યોદ્ધાઓ કૌરવોની સેનામાં પરશુરામ દ્વારા શ્રાપ મળ્યો કર્ણને, તમે જાણો છો. સુત પુત્ર હતો, કોઈ વિદ્યા શીખવતું નહોતું. અને ઈ કર્ણને થયું કે વેશ બદલીને બ્રાહ્મણ બનીને જાઓ, વેશ બદલી પરશુરામજીના આશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરે. બનવા જોગ સંજોગ એવો થયો કે પરશુરામજીની એકવાર સેવા કરતા હતા, એમાં એક જીવ જંતુ કાંઈક એને કવડ્યું. કવડ્યું તો કર્ણએ વિચાર કર્યો કે જો હું ઊભો થાય તો આમાં ગુરુ ડિસ્ટર્બ થશે, ગુરુ સૂતા છે. અને ઈ કર્ણની જાંગમાંથી નીકળેલું લોહી ધીરે 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 પરશુરામજીને સ્પર્શ થાય. અને પરશુરામજીને જયારે એ લોહી સ્પર્શ થયું, પરશુરામજીએ જોયું કે આટલું ગરમ લોહી બ્રાહ્મણનું ક્યારેય ન હોય. અને જીવ જંતુ કવડ્યું લોહીની ધારા વહેવા લાગી છતાં કઈ બોલતો નથી, આટલી સહન શક્તિ બ્રાહ્મણોમાં ક્યારેય ન હોય. પરશુરામજીને જયારે ખબર પડી ગઈ કે આ બ્રાહ્મણ નથી, આ બ્રાહ્મણના વેશમાં કોઈ શુદ્ર વ્યક્તિ છે, ત્યારે એને કીધું સત્ય બતાવીને તો હમણાં શ્રાપ આપીને આયા મૃત્યુ દંડ આપી દઈશ. પરશુરામજીના ડરથી એને કીધું કે હું સૂત પુત્ર છું, મારું નામ કર્ણ છે. ત્યારે પરશુરામજીએ કીધું કે અંતિમ જયારે તારે આ વિદ્યાની ખરેખરી જરૂર હશે ત્યારે તું તારી વિદ્યા ભૂલી જઈશ. બીજો પ્રશ્ન ઉભો થયો કે કવચ અને કુંડળ. ભગવાને ઇન્દ્રને આદેશ આપ્યો, ઇન્દ્ર કર્ણ બહુ મોટો દાની છે અને સંધ્યા સમય એની પાસે જે કોઈ વ્યક્તિ જે કઈ માગે કર્ણ બધું એને અર્પણ કરી દે છે, એટલે તમે સંધ્યાના સમયે બ્રાહ્મણનો વેશ લઈને જાઓ અને કર્ણના કવચ અને કુંડળ માગી લો. ભગવાનના આદેશથી ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ લઈને જાય અને કવચ અને કુંડળ માગી લીધા. કર્ણએ કીધું, ઇન્દ્ર હું જાણું છું કે બ્રાહ્મણના વેશમાં તમે ઇન્દ્ર છો, પણ સાધુનો વેશ લઈને આવ્યા છો એટલે હું તમારા વેશનો આદર કરું છું. કર્ણએ કવચ અને કુંડળનું દાન કર્યું અને હજી કર્ણની પાસે 5 બાણ હતા અને 5 બાણ સ્પેશિયલ 5 પાંડવો માટે રાખ્યા હતા કે યુદ્ધમાં એ 5 આનાથી મારવાના છે. ભગવાને કુંતી મહારાણીને મોકલ્યા. કર્ણને જઈને કહ્યો કે સાચી માતા હું છું તારી, એ રહસ્ય જે છે એને બતાવો. અને જયારે કર્ણ એમ કહે કે તમે મારી પાસે જે જોતો એ માગો, ઓલા 5 બાણ માંગતા આવજો. કુંતી મહારાણી ગયા, કર્ણની પાસેથી 5 બાણ લઈ લીધા. હજી એક અમોઘ બાણ કર્ણની પાસે. કર્ણએ વિચાર કર્યો કે 5 પાંડવોને ભલે ન મારી શકું, પણ આ એક બાણ છે એનાથી અર્જુનનો વધ કરી નાખીશ. એક અમોઘ બાણ રાખ્યું હતું જે ઇન્દ્રએ આપ્યું હતું એને. કૃષ્ણને ખબર પડી કે આની પાસે અમોઘ બાણ છે અને એક દિવસ ભીમને કીધું, તારા ઓલો પુત્ર છે ઘટોત્કચ એને બોલાવ્યો. ઘટોત્કચને બોલાવ્યો અને એટલો દારૂ પીવડાવ્યો, એટલો દારૂ પીવડાવ્યો અને એ દિવસે જે મહાભારતનું યુદ્ધ થયું. વેદવ્યાસ મહારાજ લખે છે મહાભારતમાં રાત્રિ યુદ્ધ થયું, રાતે યુદ્ધ ચાલુ અને એ રાત્રિ યુદ્ધમાં દુર્યોધને કર્ણને જગાડ્યો. કર્ણ ઉઠ, આ કોઈક અસુર જેવો કુંભકર્ણ જેવો કોઈ વ્યક્તિ આવ્યો છે, તારું ઓલું બાણ કાઢ અને મારે, નહીતર હમણાં આપણી સેના પૂરી થાય. કર્ણ કે ઈ બાણ નહીં મારું, કારણ ઈ બાણ તો મેં રાખ્યું છે અર્જુન માટે. કાલ સવારના યુદ્ધમાં અર્જુન ઉપર આનો પ્રયોગ, દુર્યોધન કે ઉભો થા ને કર, કાલ સવારનું યુદ્ધ જ નહીં થાય. હે ને, ઓલો ચણા મમરા ખાતો હોય એમ આપણે સૈનિકોને મેંડો જ ખાવા. દુર્યોધનના કહેવાથી અમોઘ બાણનો પ્રયોગ ઘટોત્કચ ઉપર કરે ને કર્ણના જીવનમાં આટલી બધી દુર્ઘટનાઓ. અને આ દુર્ઘટનાઓ જો કર્ણના જીવનમાં ન થઈ હોત તો પાંડવો જીવિત ન હોત. પરીક્ષિત મહારાજને એક પછી એક ઉપકાર યાદ આવવા માંડ્યા છે. સુખદેવ ગોસ્વામી, ભગવાન શ્રી કૃષ્ણની અમારા ઘર ઉપર, અમારા વંશ ઉપર જે કૃપા થઈ છે, અને આજે હું તમારી સામે બેઠો છું અહીંયા ગંગાના તટ ઉપર, હું મારી માતાના ગર્ભમાં મરી ગયો હોત, હું અહીંયા તમારી સામે ઉભો છું, એનું એક જ કારણ છે પ્રભુ, ભગવાન શ્રી કૃષ્ણની કૃપા. એટલા માટે તમે અમને ઈ કથા સંભળાવો. બીજો પ્રશ્ન કરે, રોહિણયાસ્તનયો પ્રોક્તો રામ સંકર્ષણત્વયા દેવક્યા ગર્ભ સંબંધ કૂતો દેહાંતર વિના. હે સુખદેવ ગોસ્વામી, મેં એવું સાંભળ્યું છે કે દેવકીના ગર્ભમાં બલરામજી હતા, સાતમા ધામ તરીકે, સપ્તમ ધામ તરીકે બલરામજી હતા, પણ ઈ બલરામજીને દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા, તો આવું ભગવાનને શું કામ કરવું પડ્યું ઈ બતાવો મને. જુઓ, આજનું વિજ્ઞાન સાયન્સ બહુ પ્રગતિમાં છે, પણ છતાં આજનું ઈ વિજ્ઞાન એક માતાના ગર્ભમાં 2 બાળકને જન્માવી શકે, ટ્વિન્સ આ થાય છે ને, જોડિયા. એક માતાના ગર્ભમાં 2 બાળક આવી શકે, પણ કોઈ સાયન્સમાં એવી પ્રગતિ છે કે એક માતાના ગર્ભમાંથી બાળકને કાઢી અને બીજી માતાના ગર્ભમાં દાખલ કરે? પરીક્ષિત મહારાજનો પ્રશ્ન એ છે, देवकी ना गर्भ माथी बलराम जी ने उठावी अने रोहिणी ना गर्भ मा ट्रांसफर कर्या। अने आज कदाच कोई डॉक्टर आवुं करे ने का बाळक मरी जाय अने का मां मरी जाय, बेमाथी एक वस्तु बने, संभव नथी क्यारे। तो परीक्षित महाराज के आवुं केम थयुं अने शा माटे बलराम जी ने न्यांथी ट्रांसफर करवा पड्या, आना विषय मां मने सांभळवुं छे। त्रीजो प्रश्न, कस्माद मुकुंदो भगवान पितृ गेहाद व्रजम गतः क्व वासम ज्ञाति भीषार्धम कृत्वान सात्वताम पति। तमे हमने ये बताओ के मुकुंद मुक्ति ददाति इति मुकुंद, जे भगवान मुक्ति प्रदान करे एनु नाम छे मुकुंद। तो ई भगवान मुकुंद लोकोने मुक्त करवा वाला छे, आ संसार माथी बधाने मुक्त करे छे, छता गोकुल ने छोड़ी ने वृंदावन शू काम गया? नंद आदि गोप साथे एने क्या क्या वास कर्यो, केवी रीते रह्या, ई कथा संभळावो। अने व्रजे वसन किम करोन मधुपुरिया च केशव भ्रातरम च अवधि कंसम मातुर ध्यातद अरहणम। अने शिवजी अने ब्रह्माजी उपर शासन करवा वाला ई भगवान श्री कृष्ण ए केटला वर्ष सुधी मथुरा मार्या, केटला वर्ष वृंदावन मार्या, કેટલા વર્ષ દ્વારકા માર્યા, અને પોતાના સગા મામા હોવા છતાં એણે કંસનો વધ શા માટે કર્યો, અને એને કેટલી પત્નીઓ હતી? જો આમાં બે પ્રશ્ન આશ્ચર્યકારક છે, આજે શ્લોકમાં એક સાથે આટલા પ્રશ્નો છે, એમાં એક પ્રશ્ન કે મામાનો વધ શું કામ કર્યો? હકીકતમાં મામા જે શબ્દ છે ને એ બહુ વિચારણીય છે। તમે જો મામા શબ્દની સંધિ વિચ્છેદ કરો તો માં પ્લસ માં ઇતિ મામા થાય। કોઈ પુત્રની માતા ન હોય સંસારમાં ને એની માતાનું નિધન થયા પછી મામા અર્થાત ડબલ માતાનો પ્રેમ, બે માતાનો પ્રેમ જે આપે એનું નામ કહેવાય મામા। અને આવો સુંદર શબ્દ છે મામા, છતાં એવા મામા કેટલું સુંદર, ભાણિયાને સૌથી વધારે પ્રેમ મામા ઉપર હોય, અને મામાને ભાણેજો ઉપર પ્રેમ હોય, તો એવા મામાને આ કૃષ્ણએ વધ કરી નાખ્યો, આનું શું કારણ છે? અને બીજું, કેટલી પત્ની હતી? કોઈના પ્રશ્ન પૂછાય તમારા ઘરવાળા કેટલા, કેટલા એટલે એક હોય, પત્ની એક હોય, છતાં પરીક્ષિત મહારાજ પૂછે છે કે એની ઘરવાળી કેટલી હતી? તો આ જે મેં પૂછ્યું છે, હવે પરીક્ષિત મહારાજ પ્રશ્નોનો અંત કરે અને કહે છે, મેં જેટલું પૂછ્યું છે એ બતાવો, મને જે પૂછતા નથી આવડ્યું એ બતાવો। કૃષ્ણના વિષયમાં જે કાંઈ લીલાઓ તમે જાણો છો એ બધી લીલાઓ મને કહો। ત્યારે સુખદેવ ગોસ્વામી એમના પ્રશ્નનું બહુ સુંદર અભિવાદન કરે, અને અભિવાદન કરતા સુખદેવ ગોસ્વામી કહે છે, હે રાજન, તમે ચાર દિવસથી મારી સામે બેઠા છો, ચાર દિવસથી નથી તમે પાણી પીધું, નથી તમે સૂતા, ઘરે તમે ગયા નથી, કઈ ભોજન કરતા નથી, એક કામ કરો, આપણે કથા આગળ વધારશું, થોડોક લંચ પાડવી, તમે કઈક ભોજન પ્રસાદ ગ્રહણ કરો। પરીક્ષિત મહારાજ કે નથી લેવું। સુખદેવ ગોસ્વામીને આશ્ચર્ય થયું, ભોજન નથી લેવું? અરે થોડા દિવસ પહેલા તો થોડીક તરસ તમને લાગી, બે ત્રણ કલાક તરસ્યા ન રહીએ ક્યાં, અને એમાં ઓલા સમયક ઋષિનો અપરાધ કરી નાખ્યો, ગળામાં સાપ નાખ્યો, એના કારણે તમને આ શ્રાપ મળ્યો, અને આજે તમે આ ચોથો દિવસ છે કે અન્ન જળ તમે ગ્રહણ કર્યું નથી અને છતાં આમ બેઠા છો, આવો સ્વાગતમ। ત્યારે પરીક્ષિત મહારાજ બહુ સુંદર જવાબ આપે કે આ ભગવાનની જે લીલા કથારૂપી અમૃત તમે આપો છો, એ ભગવાનનું લીલા કથા અમૃત જેને પ્રાપ્ત થઈ જાય, પછી આ સંસારમાં એવો કયો વ્યક્તિ છે જેને આ સંસારના ફાલતુ આ અન્ન જળની જે તરસ છે, જે ભૂખ છે, એ સતાવે? તો આવી રીતે પરીક્ષિત મહારાજે ના પાડી કે કથાનું અમૃત જે મને મળી રહ્યું છે એ અમૃતનું પાન કરાવતા રહ્યો, આ સંસારની ફાલતુ વસ્તુ હવે મારે પીવી નથી। પિબંતમ ત્વન મુખામ ભોજમ અચ્યુતમ હરિ કથામૃતમ, ઈ ભગવાન અચ્યુતની જે હરી કથા મારા કર્ણમાં જઈ રહી છે, ઈ કથાને તમે સ્ટોપ ન કરો, ઈ કથાને બંધ ન કરો, ઈ કથાને નિરંતર ચાલુ રાખો। અને ત્યારે શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે, ધન્ય છે પરીક્ષિત કે તમારી અંદર ભગવાનની કથા પ્રત્યે આટલી જિજ્ઞાસા છે. બહુ સુંદર સુખદેવ ગોસ્વામી કથાનો પ્રારંભ કરે, સાંભળો. દ્વાપરના અંતમાં આ પૃથ્વી ઉપર જેટલા રાજાઓ હતા એ પ્રત્યેક રાજાઓ અસુર જેવા થઈ ગયા. વેશ રાજાનો, પણ રાજાના વેશમાં અસુર હતા. કંસ, જરાસંઘ, શિશુપાલ, દંતવક્ર, દુર્યોધન, આવા બધા અધર્મી રાજાઓ જયારે થયા ત્યારે પૃથ્વી રડતા રડતા ગાયનું સ્વરૂપ લે અને ગાયનું સ્વરૂપ લઈ બ્રહ્માજી પાસે જાય. બ્રહ્માજી પાસે જઈ અને પૃથ્વીએ રડતા રડતા પ્રાર્થના કરી, પ્રભુ આ સંસારની અંદર પાપનો ભાર એટલો વધી ગયો છે કે હવે મારી સહન કરવાની ક્ષમતા નથી રહી, એટલા માટે મારું આ જે દુઃખ છે એ તમે ભગવાનને કહો અને મારા દુઃખનું કંઈક નિવારણ કરો. બ્રહ્માજી કે મારે એકલાને નથી કહેવું, એક કામ કરો, આપણે બધા સાથે મળીને જઈએ, 33 કરોડ દેવી દેવતા બ્રહ્માજીને સાથે લઈ અને ક્ષીર સમુદ્રના તટ ઉપર આવે. ક્ષીર સમુદ્રના તટ ઉપર આવી ભગવાનને ક્ષીરોદક્ષાય વિષ્ણુને પ્રાર્થના કરે અને ભગવાનની પ્રાર્થના, આ લોકોની પ્રાર્થના સાંભળી અને બ્રહ્માજીને સમાધિ લાગી અને સમાધિની અંદર બ્રહ્માજી આ પ્રોબ્લેમ બતાવ્યો ક્ષીરોદક્ષાય વિષ્ણુને. શિરોદક્ષાય વિષ્ણુને બ્રહ્માજીએ કીધું કે પૃથ્વીનું આ દુઃખ છે, અસુરોનો આતંક વધી રહ્યો છે, તમે આની કઈક મદદ કરો. એ સમયે શિરોદક્ષાય વિષ્ણુએ કીધું, તમે ઘડીક અહીંયા સમાધિમાં ઉભા રહ્યો, હું ભગવાનને પૂછતો આવું. ભાગવતના 10મ સ્કંદમાં લખ્યું છે, સંસ્કૃતના જે જાણકાર વ્યક્તિઓ હોય ત્યાંને સમજી શકે. વિષ્ણુને જ આપણે સર્વે સર્વ ભગવાન માનવી છીએ, પણ આપણે આગળ વંશ જોયો કે વિષ્ણુનું પ્રાકટ્ય ક્યાંથી થયું છે. વિષ્ણુ કહે છે કે તમે ઘડીક ઉભા રહ્યો, હું ભગવાનને પૂછતો આવું. અર્થાત એક વિચાર આવે મનમાં કે શું વિષ્ણુથી ઉપર કોઈ ભગવાન છે? ઈજ છે આ કૃષ્ણ. વિષ્ણુ ગયા ગોલોકમાં, ગોલોકમાં જઈ અને કૃષ્ણને પૂછ્યું કે પૃથ્વીનું દુઃખ છે, ભગવાન કે મને બધી ખબર છે, મારો હવે ને અવતાર, હું સાક્ષાત અવતાર લઈશ મારા ધામ સાથે, મારા પરિકરો સાથે. તમે પૃથ્વીને બ્રહ્માજીને જઈને કહી દો, દુઃખી થાય નહીં, પોતપોતાના ઘરે વ્યા જાય, ટેન્શન લેવાની જરૂર નથી, હું આવવાનું. અને હા, જેટલા દેવતાઓ છે એને કહેજો એ બ્રજમંડળની અંદર યાદવોના ઘરે અવતાર ધારણ કરી લે, કારણ પોતપોતાની પત્નીઓ સાથે. એનું કારણ એ છે કે હું આવીશ સાથે મારી અંતરંગા શક્તિઓ, રાજા રાણી લક્ષ્મીજી ઇત્યાદિ આવશે બધી. મારા જે પરિકરો છે ધામની અંદર, ઉદ્ધવ, સાત્યકી, અર્જુન, આ બધા પાર્ષદો આવશે. અને સાક્ષાત મારું જે ગોલોક વૃંદાવન ધામ છે એનો એક ભાગ એ હું પૃથ્વી ઉપર પ્રકટ કરીશ અને ત્યાં આવી અને હું અનેક લીલાઓ કરી પૃથ્વીના દુઃખને દૂર કરીશ. આવી રીતે ભગવાને જયારે વિષ્ણુજીને આદેશ આપ્યો, વિષ્ણુએ ઈ જ વાત અહીંયા આવી અને બ્રહ્માજીને કીધી અને સમાધિમાં સાંભળેલા એ શબ્દ બ્રહ્માજીએ શ્રવણ કર્યા અને બ્રહ્માજીએ ભગવાનનો આદેશ બતાવ્યો. એણે કીધું, હે દેવતાઓ, પોતપોતાના ધામમાં જાઓ, પોતપોતાના ઘરે જાઓ અને ઘરે જઈ અને તૈયારી કરો. શેની તૈયારી કરવાની છે? ભગવાન થોડા જ સમયની અંદર પૃથ્વી ઉપર જન્મ ધારણ કરે છે, અવતાર લેવાના છે, તો એ ભગવાનની સેવા માટે તમે બધા જલ્દીથી પૃથ્વી ઉપર જાઓ. ભગવાનના આદેશનું પાલન કરવા માટે દેવતાઓ ઘરે ન ગયા, ત્યાંથી સીધા બ્રજમંડળ આ ભારત વર્ષની અંદર યાદવ કુળની અંદર જન્મ લેવા માંડ્યા. અને આ ઘટના જયારે બની રહી હતી એ સમયે સુરસેન દેશના રાજા હતા વસુદેવ, એના પિતા સુરસેન, અને મથુરાનો રાજા હતો કંસ. પણ આજે જેમ ભારતની રાજધાની દિલ્હી છે એમ આખા યાદવ કુળની રાજધાની મથુરા હતી. એમાં અનેક પ્રદેશ હતા અને એ પ્રદેશમાં કંસ જે છે એ મુખ્ય રાજા હતો અને એની નીચે પછી આ સુરસેન ઇત્યાદિ અનેક રાજાઓ હતા. તો આવી રીતે યાદવોનું ખૂબ સુંદર શાસન મથુરાની અંદર ચાલે અને એ મથુરામાં કંસના જે પિતાજી હતા એના ભાઈ જેનું નામ હતું દેવક, કંસના પિતાજી ઉગ્રસેન, ઉગ્રસેનના ભાઈ દેવક, અને એ દેવકને 13 કન્યાઓ હતી. 13 કન્યાઓમાંથી 12 ના વિવાહ થઈ ચુક્યા હતા, અને આ 13મી કન્યા જે હતી દેવકી, એ 12 કન્યાઓના વિવાહ વસુદેવજી સાથે થયા, અને 13મી કન્યા જે હતી એના વિવાહિતે વસુદેવજી સાથે થવા જઈ રહ્યા હતા. મથુરાની અંદર વિવાહનો પ્રસંગ, દેવકી અને વસુદેવજીના વિવાહ થઈ રહ્યા છે, અને એ સમયે કંસ જેના કાકાનો દીકરો થાય, કંસના મનમાં વિચાર થયો કે હવે તો આ સૌથી નાની બહેન છે, અંતિમ બહેન છે, એટલા માટે આના વિવાહ પછી હું જાતે એનો સારથી બની અને એના ઘર સુધી એને મૂકવા જાય છે. કંસની અંદર અચાનક બહેન પ્રત્યે આટલો પ્રેમ ઉભરાઈ ગયો, અને કંસે કીધું, સારથીને કીધું, તું નીચે ઉતર, રથ ઉપર બેઠો બેઠો મંડ્યો રાહ જોવા. અને એ દેવક રાજાએ દહેજની અંદર અનેક સોનાના રથ, હાથીઓ, ગાયો, ઘોડાઓ, સોનેથી મઢી અને આવા બધા પશુઓ અને રથનું દાન કરે. દેવકી અને વસુદેવજીની વિદાય થવા જઈ રહી છે, અને એ વિદાયમાં કંસ સારથી અને મથુરાથી જેવા બહાર નીકળ્યા થોડા, તરત જ આકાશવાણી થઈ, અને આકાશવાણી થઈ અને આકાશવાણીમાં બધા લોકોએ સાંભળ્યું, હે મૂર્ખ કંસ, જે દેવકી અને વસુદેવજીને તું લઈને જઈ રહ્યો છો એ જ દેવકીનો 8મો ગર્ભ તારી હત્યાનું કારણ બનશે, તારી હત્યા કરશે. જોવો આ સંસારની અંદર જે લોકો સ્વાર્થી હોય ને એનો પ્રેમ ક્યાં સુધી હોય. થોડી વાર પહેલા દેવકી પ્રતિ એટલો પ્રેમ, એટલો પ્રેમ કે રથનો સારથી બની અને મૂકવા જાય છે, અને જેવી આકાશવાણી સાંભળી પોતાનો સ્વાર્થ આવ્યો, તરત જ કંસે એ રાસ મૂકી ઢીલી, તલવાર ખેંચી અને દેવકીના વાળ પકડીને કીધું કે હું મારી નાખીશ આને, કારણ કે આને મારી નાખીશ 8મો ગર્ભ જ નહીં આવે, મારી હત્યા જ નહીં થાય. પ્રેમ ગાયબ થઈ ગયો બધો. ત્રિવિધ તાપની અંદર એવું કીધું છે અને શાસ્ત્રો એવું કહે છે કે આ સંસારમાં આપણને જેટલું દુઃખ આપણા નજીકના, આપણા સગા, આપણા મિત્રો આપે ને, એટલું દુઃખ પાકિસ્તાન વાળા નહીં તાપતા. કારણ કે પાકિસ્તાન વાળા બોમ્બ વિસ્ફોટ કરે, એક વારમાં મરી ગયો, કામ પૂરું થઈ ગયું, અને આવડા આખું જીવન બાળતા રહે. એવું બોલે, એવું બોલે, એમાં આ થોડોક દુબળો હોય એટલે આખું જીવન બળતા રહે. ક્યારેક પ્રેમ કરે ને ક્યારેક બાળે. કંસની જેવું સ્વાર્થ જ્યાં હોય ને ત્યાં આવું હોય. થોડી વારમાં દેવકીમાં કેટલો પ્રેમ આવી ગયો જોવો, અને એ જ કંસ થોડી વારમાં એ દેવકીને મારવા માટે તૈયાર થઈ ગયો, ગળું કાપવા તૈયાર. અને માની લો કે કંસને જો એટલો પ્રેમ હોય તો ન કહી દે કે ભલે 8મો પુત્ર મારવાનો છે ને એ આવે ત્યારે જોયું જાય. બધા લોકો જોઈ રહ્યા છે, નગરની જેટલી પ્રજા હતી જોઈ રહી છે કે ભાઈનો પ્રેમ ઘડીકમાં બેન પ્રતિ ગાયબ થઈ ગયો. ત્યારે વસુદેવજી વચ્ચે પડ્યા. વસુદેવજી કંસને હાથ જોડીને પ્રાર્થના કરે, કંસ તું તો ભોજ વંશની વૃદ્ધિ કરવા વાળો છો, ભોજ વંશમાં તારી જેવો એક રાજા આજ સુધીમાં નથી થયો. અને વસુદેવજી વ્યંગાત્મક ભાષા બોલતા હતા. વસુદેવજીએ કીધું કે ભોજ વંશમાં તારી જેવો રાજા નથી થયો, કારણ કે પોતાની બેનને મારવાનો પ્રયાસ કરે આવો એ કઈ થયો નથી. હજી જો બોલે એનો કંસને પણ મૂર્ખ જે હોય ને એ સમજે નહીં. કોકને મીઠું ન હોય ને આપણે એને કેવી ને કેમ છે દૂધપાક, હે ને, તો એટલે મને દૂધપાક કીધો વા, હે ને, પણ એને એ ખબર ન પડે કે મારા મીઠું નથી એટલે કીધું છે, હે ને, કારણ કે દૂધપાકમાં મીઠું ન હોય. એમ વસુદેવજીએ કીધું, તમે ભોજ વંશની વૃદ્ધિ કરવા વાળા, તારી જેવો મહાન રાજા, તારી જેવો રાજા કોઈ થયો નથી, એટલે આવી એક અબળા સ્ત્રી ઉપર, અને એમાં આ તારી બહેન છે, બહેન ઉપર આવી રીતે અત્યાચાર કરતા તમારી જેવા રાજા માટે શોભાયમાન નથી. કંસ કે શોભાયમાન હોય કે ન હોય, જીવવું કે નહીં, આ બહેનને જો જીવતી રહેવા દઉં તો મારે મરવું પડશે. વસુદેવજી કે જુઓ, તમે મારી વાત સાંભળો, આ દેવકી તમારી બહેન છે, તમને એનાથી કોઈ ભય નથી ને, આકાશવાણી શું કીધું, આનો આઠમો ગર્ભ જે છે એ તમારી હત્યા કરવાનો છે. એક કામ કરો, દેવકી ને જે સંતાન થાય બધા હું તમને આપી જઈશ, તમારે એનું જે કરવું એ કરજો. વસુદેવજી એ કીધું એટલે કંસ ને વિશ્વાસ બેઠો, કારણ કે વસુદેવજી ક્યારેય ખોટું નતા બોલતા. કંસ જાણતો હતો કે વસુદેવજી સત્યવાદી છે, એ જે બોલે એ જ કરે. કંસે કીધું વસુદેવજી ગેરંટી, વસુદેવજી કે કન્ફર્મ. કંસ ન્યાથી પોતાના નગરમાં આવ્યો, વસુદેવજી અને દેવકી પોતાના ઘરે આવ્યા, અને કંસે આવી રીતે દેવકી અને વસુદેવજીને જવા દીધા. તો ઓલા દેવતાઓને ટેન્શન થયું કે આ જો દેવકી અને વસુદેવ પ્રત્યે આને જો પ્રેમ થઈ જાય તો વળી પાછો ભગવાનને આવવા મોડું થાય અને આ મરશે નહીં. તરત જ એક મનમાં આપણને પ્રશ્ન થાય કે કંસના પિતાજી મહાન ઋષિ, મહાન રાજા, એની માતા મહાન, અને કંસ કેમ અસુર થયો? ટીકાકારો કહે છે કે કંસની જે માતા હતી એ બહુ સ્વરૂપવાન હતી, ઉગ્રસેનના જે પત્ની હતા એ બહુ સુંદર. તો કાળનેમી નામનો એક અસુર જે હતો, એ અસુરે એકવાર જોયું કે આટલી સુંદર સ્ત્રી છે પણ એનો જો સ્પર્શ કરવો હોય તો એ જો અશુદ્ધ થાય તો હું એની સંગ કરી શકું. ત્યારે એ કાળનેમી નામના અસુરે ઉગ્રસેનનું રૂપ લઈ અને બન્યું એવું કે એક વખત સ્નાન કર્યા પછી આ જે કંસની માતા છે એ એના વ્યવસ્થિત વસ્ત્રમાં હતી નહીં, એટલા માટે એણે ઉગ્રસેનનું રૂપ ધારણ કરી એનો સંગ કર્યો અને એ અસુરની સંગતિના કારણે એ ઉગ્રસેનની પત્નીના ગર્ભથી કંસ જેવા અસુરનો જન્મ થયો. જો એક બહુ સુંદર સિદ્ધાંત છે કે સ્ત્રીઓએ ક્યારેય સ્નાન કર્યા પછી વસ્ત્ર પહેર્યા સિવાય કોઈ પુરુષની સામે ન જવું જોઈએ ક્યારેય. સ્ત્રીઓનું પહેલું કર્તવ્ય છે કે સ્નાન કર્યા પછી તરત જ પહેલા પોતાનો શ્રીંગાર કરવો, અને શ્રીંગાર કરી વ્યવસ્થિત થયા પછી જ એને પુરુષોની સામે જવું જોઈએ, નહીતર આ પરિણામ આવશે. તો આવી રીતે કંસનું જયારે જન્મ થયો, કંસ જન્મથી અસુર થયો અને આવા દુર્ગુણ હતા, પણ એ સમયે દેવતાઓએ કીધું નારદજી તમે જાઓ, ઓલા કંસના હૃદયમાં દયા પ્રગટ થઈ છે, જોઈ દેવકી અને વસુદેવ પર અત્યાચાર નહીં કરે, ભગવાન પ્રગટ થવામાં વિલંબ કરશે અને ભગવાન જો વિલંબ કરશે એટલો આમ ને જાજો હેરાન કરશે. નારદ મુનિ કે ઠીક છે હું જાઉં છું. આઠ પાખડી વાળું કમળ હાથમાં ફેરવતા ફેરવતા નારદજી આવ્યા કંસના ઘરે. કંસે આસન આપ્યું બેસવા, નારદ મુનિને આગતા સ્વાગતા કરી. જો નારદજી જે છે ને એને બધા હારે ફાવે, કોઈ દુશ્મન નહીં, અસુર હોય તેના મિત્રો, દેવતા હોય એના મિત્રો. હિરણ્યકશિપુ ને વિષ્ણુ હારે વેર, પણ વિષ્ણુના ભગત નારદજી એના ભાઈ બન, નારદજી હારે મિત્ર થાય. આ કંસ ને વિષ્ણુ હારે વેર, દેવતાઓ સાથે વેર, પણ નારદજીના મિત્ર. નારદજી આવે, નારદજીને કીધું આવો આવો ઘણા દિવસથી તમારી જ રાહ જોતો. કેમ? ભાઈ કંસે કીધું કે આ સ્થિતિ આવી છે, આમાં હું હલવાનો છું, દેવકીનો આઠમો ગર્ભ હત્યા કરશે. ત્યારે નારદજી કે મૂર્ખ્યા, ઈ સમજાવવા જ આવ્યો છું, ઈ કે દેવકીને તો જવા હું કેમ દીધી? કંસ કે પણ એનો આઠમો ગર્ભ મારવાનો છે ને, દેવકી તો મારવાની નથી. હવે જુઓ નારદજી કે, નારદજીએ કીધું આને છે ને અને અમુકને છે ને ડેમો બતાવ્યા વગેરે સમજે નહીં. અમુક ચોર ચોરી કરે પછી પોલીસ પકડી જાય, એ પકડીને લઈ જાય તો એને સમજમાં ન આવે કે ચોરી ન કરાય. પછી અમુક ચોરી કરે, પકડાય, જેલમાં જાય, એકાદ બે દંડા ખાય શિયાળામાં, પછી જયારે દુખે પછી સમજે બરાબર ચોરી ન કરાય. નારદજી કીધું તને ડેમો કમળ આરે જ લઈને આવે, આઠ પાખડી વાળું કમળ. કંસને કે ગણવાનું ચાલુ કર, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. હવે કે આ બીજી પાખડી જ કર તોય આઠ, આ વિષ્ણુ તું ઓળખતો નથી. એને ભલે કીધું કે હું આઠમા ગર્ભે આવીને તારી હત્યા કરીશ, એ આઠમો પેલો આવે અને પેલો આઠમો કરે. પેલા હિરણ્યકશિપુ ને ઈ કે વરદાન તે તને જ ખબર કે કેવું માગ્યું તું, અહીંથી ન મરું, અહીંથી ન મરું, ગમે ત્યાંથી મરું નહીં, તોય તે કેવું રૂપ કાઢ્યું વચમાંથી, એમ અડધું માણાનું અડધું સિંહનું. આ વિષ્ણુ ને તું ઓળખતો નથી, ઈ ગમે ત્યારે આવી શકે. નારદ મુનિ કે તો કંસે કીધું નારદજીને તો શું કરવું જોઈએ, કે હું કરવું હું એ અવતારે કરવાનું, મારે તને સમજાવવાનું હતું નારાયણ. નારદ મુનિ નીકળી ગયા. કંસે વિચાર કર્યો કે આ કદાચ વસુદેવજી દગો કરે, કદાચ ક્યાંક ભાગી જાય, એની કરતા જેલમાં બંધ કરી દઉં. જેલમાં બંધ કર્યા અને પ્રથમ પુત્ર જે થયો વસુદેવજી લઈને આવે, પણ કંસને તોય દયા આવી ગઈ. કંસના હૃદયમાં દયા પ્રગટ કે વસુદેવજી પહેલા ગર્ભથી કોઈ ચિંતા નથી, તે મને પાછો લઈ જાઓ, આઠમામાં છે ને. ત્યાર પછી અનેક અનેક અસુરો કંસની પાસે આવ્યા, નારદ મુનિની વાતનું સ્મરણ કરાવે કે જો કંસ, આ વિષ્ણુનો ભરોસો કરવા જેવું નથી, કારણ કે પહેલા બહુ અસુરોને છેતર્યા છે. હિરણાક્ષ ને માર્યો બ્રહ્માજીના નાકમાંથી, ડુક્કર થઈને નીકળ્યા બોલ, કારણ કે માણાનું શરીર લે ને પશુનું લે, વિષ્ણુનો ભરોસો નહીં, તું આમ પાછા નો જવા દે. કંસને પાછું મગજ ફેર્યું અને કંસે કીધું કે ઠીક છે. તરત જ ગયો એ જેલમાં, દેવકીના હાથમાંથી કુમળા બાળકને છીનવી લીધું અને એ બાળકનો સીધો કર્યો દિવાલ ઉપર ઘા. તમે ખાલી કલ્પના કરો મનની અંદર કે જે તાજું જન્મેલું બાળક હોય, અરે કોકના છોકરા હોય તો આપણને એમ થાય ઘડીક રમાડવી, હે, નાના છોકરા બધાને પ્રિય હોય, અને તાજા જન્મેલા એ બાળકને જેમ દિવાલ ઉપર કોઈ ફુગાનો ઘા કરે અને એ ફુગો ફૂટી જાય, એમ એ બાળકનો ઘા કરે અને એનું માથું જે ફાટી જાય, એ કેટલું ભયંકર દ્રશ્ય હશે ભક્તો. ઘણી વાર લોકો એમ કહે કે અમારા ઘરે ભગવાનના ભક્તો નથી થતા, ભગવાન હવે અવતાર નહીં લેતા હોય. ભગવાન અવતાર લે, ભગવાનને હજી આવવું છે અહીંયા, પણ પ્લેટફોર્મ ક્યાં છે? તમે વિચાર કરો, એક બે નહીં, છ પુત્રને પોતાની નજરની સામે દિવાલ ઉપર ઘા થઈને માથા ફાટી જાય, પોતાના પુત્રના શરીર નાન્યાને પડી જાય અને દિવાલ ઉપર એ જે લોહીના દાગ, લોહીના ધબ્બા લાગી જાય, એને જોતા જોતા જેલમાં દિવસો પસાર કરવાના, એ દેવકી અને વસુદેવનું દુઃખ કેટલું છે. કોઈ વ્યક્તિ જો ભગવાનના માતા પિતા બનવા ચાહતા હોય તો એને પહેલા તપસ્યા દ્વારા આવા દુઃખ જેને સહન કરવાની ક્ષમતા હોય જીવનમાં, એના ગર્ભથી ભગવાનનું પ્રાગટ્ય થાય. પ્રભુપાદજીને એકવાર અમેરિકામાં પૂછવામાં આવ્યું, એ કે પ્રભુપાદજી, આ રામ, નરસિંહ, વરા બધા અવતાર ભારતમાં જ થયા, અમેરિકામાં કેમ ન થયા? એ કઈ પ્રભુપાદજી કે તમારે ત્યાં ન થાય, કારણ એ કે તમારે હવાર લગ્ન થાય ને સાંજે છૂટાછેડા થાય, હે ને, પછી કૃષ્ણને ગોતવાનું થાય ને, આમાં નંદ બાબા ક્યાં છે ને યશોદા ક્યાં છે, હે ને, દેવકી ક્યાંક બીજે આંટા મારતા હોય, વસુદેવ ક્યાંક બીજે હોય, હે ને, જેના માતા પિતાના ઠેકાણા ન હોય ન્યા ભગવાન નો આવે. એટલે કોઈ અવતાર ભારતની બહાર નહીં, જેટલા થયા એ બધા ભારતમાં. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણના છ ભાઈઓની હત્યા થઈ, અને આની ઉપરથી એક બહુ સુંદર સાર શીખવા જેવો છે કે કંસ જે છે ને, આ સંસારમાં બે મામા એવા થયા, એણે મામાના નામ ઉપર કલંક લગાડી દીધું, બે, એક આ કંસ અને બીજો શકુની. આ બે એવા થયા ને મામાની વ્યાખ્યા ફેરવી નાખી, બોલો. તો આજે કંસ છે ને, એ હકીકતમાં હજી મને સારો લાગે છે. કંસ ઠીક છે, કારણ કે દેવકી એની સગી બેન નહોતી, એની કાકાની દીકરી, અને એના સંતાનોની હત્યા કરી એણે. પણ તમે દુર્ભાગ્ય જોવો, આજે માતા પિતાઓ પોતે જ પોતાના બાળકોને ગર્ભમાં મારે. મામા તો દૂર થાય ને, મામા તો બહુ આઘા કહેવાય, તો કંસ એ બધા કરતા હારો કે નહીં? કળિયુગમાં કંસ કરતા ભારી કંસ પડ્યા છે. આપણા કુટુંબમાં હોય, આપણા હગામાં હોય, પણ દેખાતા હોય સોફેસ્ટિકેટેડ, હે ને, પેન્ટ પહેરે, શર્ટ પહેરે, સૂટ બૂટ પહેરે, પણ તોય પોતાના બાળકોની ગર્ભમાં હત્યા કરે, આવા સોફેસ્ટિકેટેડ કંસોથી આ સંસાર ભર્યો છે. અને આ બધું તમે જાણો છો, આની કઈ વ્યાખ્યા કરવાની જરૂર નથી. તમે જાઓ સુરત અને મુંબઈ જેવા શહેરોમાં, બોર્ડ માર્યા છે 90 રૂપિયામાં, 90 રૂપિયામાં ગર્ભપાત, અને ઉપર લખ્યું હોય સરકાર માન્ય, સરકાર પાછી પરમિશન આપે અને આપણે ભણાવણી ગણાવીને આપણા છોકરાઓને ડોક્ટર બનાવી. અને એ મૂર્ખ્યા શું કહે છે કે ગર્ભપાત કરાવાય, કારણ 4 મહિના સુધી આત્મા ગર્ભમાં આવતો નથી, 4 મહિના પછી ન કરાવાય. ભાગવત તૃતીય સ્કંદ ભગવાન કપિલ માતા દેવહૂતિ ને ઉપદેશ આપે છે કે જ્યારથી પુરુષનું વીર્ય સ્ત્રીની યોનિમાં દાખલ થાય એ જ રાત્રિથી આત્માનો એના ગર્ભમાં પ્રવેશ થઈ જાય. ચાર મહિના રાહ ન જોવાની હોય. આજના માતા પિતાઓ તો કંસથી તે ગયા ગુજર્યા છે, જે આવું કરે છે ને જે લોકો. શાસ્ત્ર તો એવું કહે છે એનું મોઢો નહીં, એનો પડછાયો આપણી ઉપર ન પડવા દેવો જોઈએ ક્યારે. અને કદાચ જો એવાના દર્શન થઈ જાય, એનું મોઢું દેખાઈ જાય, તો પહેરા કપડે નદીમાં પડીને સ્નાન કરી લેવું જોઈએ. એના ઘરે પાણી પીવાની જમવાની વાત તો બહુ દૂર છે, પણ આળું ખબર કેમ પડે? કારણ કે લાગે આપણી જેવા જ. ઘણા લોકોને એમ થાય અસુર કેવા હોય, અસુર ને શિંગડા પૂછડા ન હોય, કઈ કાળા ન હોય, એટલે રામાયણમાં હા 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 કરે એ અસુર ન હોય. અસુર એટલે આવડા જ, આપણી જેવા દેખાય, આપણી જેમ રહે, આપણી જેવું ખાય, પણ કામ આવા બધા નીચ કરે, આ અસુર. તો આવી રીતે છ પુત્રોની કંસ દ્વારા હત્યા થઈ અને સાતમા પુત્ર તરીકે બલરામજી દેવકીના ગર્ભમાં આવ્યા. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ આદેશ આપ્યો પોતાની યોગ માયાને. યોગ માયાને કીધું એક કામ કરો, આ દેવકીના ગર્ભની અંદર જે સાતમો બાળક છે બલરામજી, એને ત્યાંથી ઉઠાવી અને રોહિણીના ગર્ભમાં ટ્રાન્સફર કરો. ભગવાનનો આદેશ જયારે યોગ માયાને મળ્યો. જો માયાનું તાત્પર્ય સમજવું જરૂરી છે. આપણને એમ કે માયા એટલે એક જ, જે આપણને આ સંસારમાં ફસાવી રાખે એ. માયા એક નથી, યોગ માયા, મહામાયા, આત્મ માયા, માયાના અનેક સ્વરૂપ છે. યોગ માયા ઈ છે જે ભગવાનની લીલામાં સહાય કરે છે. તો આવી રીતે ઈ યોગ માયાએ જયારે બલરામજીને ટ્રાન્સફર કર્યા અને ભગવાનની સામે આવીને હાથ જોડીને ઉભી રહી, પ્રભુ બતાવો હવે હું શું કરું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એની ઉપર પ્રસન્ન થયા અને કીધું કે હે યોગ માયા, તે મારું કાર્ય કર્યું છે, મને પ્રસન્ન થાય એવું કાર્ય તે કર્યું છે, એટલે હું તને વરદાન આપું છું કે કળિયુગની અંદર મારી કરતા તે વધારે લોકો તારી પૂજા કરશે. ભાગવતના દ્વિતીય સ્કંદ, દશમ સ્કંદના દ્વિતીય અધ્યાયમાં લખ્યું છે કે મારી કરતા વધારે તારી પૂજા થશે, લોકો તને કાળી, દુર્ગા, અંબા, અંબિકા આવા બધા નામોથી વિખ્યાત કરશે, અને મારી કરતા તે સૌથી વધારે ઉપાસના તારી થશે. એટલે આજે લોકો દેવી દેવતાઓને બહુ માને છે, એનું કારણ ભગવાન એને વરદાન આપ્યું છે ભગવાને. અને એ યોગ માયા ભગવાનને પ્રણામ કરીને જાય અને ભગવાનને કીધો પાછી ક્યારે આવું? ભગવાન કે જયારે મારે આવવાનો સમય થાય ત્યારે. બલરામજીનું પ્રાકટ્ય થાય વૃંદાવનમાં. બોલો બલરામ ભગવાન કી, બલરામ ભગવાન કી. સપ્તમ ધામ એ બલરામજી પ્રગટ થયા છે. અને સમય વીતતો ગયો, થોડા જ સમયની અંદર દેવકીના ગર્ભની અંદર ભગવાન શિરોદકશાહીના અંશથી આવે અને દેવકીના ગર્ભમાં જયારે ભગવાનને આવેલા જોયા, બ્રહ્માજી શિવજી સહિત 33 કરોડ દેવી દેવતાઓ, એને વિચાર કર્યો કે ભગવાન માતાના ગર્ભમાં આવ્યા છે, એટલે એમની ગર્ભસ્થ સ્તુતિ કરીએ. સત્ય વ્રતમ પરમ ત્રિ સત્યમ સત્યાત્મ કામ નેતમ ચ સત્ય સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્ય. 9 વખત સત્ય 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 કહી અને 33 કરોડ દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે. અનેક શ્લોકોમાં એક અધ્યાયમાં સુખદેવ ગોસ્વામી વર્ણન કર્યું એ દેવતાઓ ભગવાનને સ્તુતિ કરે. અને ભગવાનને સ્તુતિ કરતા કરતા ઈ જેલમાં બે હાથ જોડી અને કીર્તન કરે અને ક્યારે ઈ ભગવાન દેવકીના ગર્ભથી પ્રગટ થાય એની રાહ જોવા લાગ્યા. તો આપણે જો ભગવાનને પ્રગટ કરવા હોય, તમે જાણો છો હવે આટલા બધા અવતાર સાંભળ્યા એટલે તમને એ ખ્યાલ આવી ગયો છે કે કીર્તન કર્યા વગર ભગવાન પ્રગટ થતા નથી, કારણ કે દેવતાઓ એ કરે છે.
આવો ઘન શ્યામ બરસ રહે નૈના,
આવો ઘન શ્યામ બરસ રહે નૈના,
આવો ઘન શ્યામ બરસ રહે નૈના,
આવો ઘન શ્યામ
બરસ રહે નૈના, તરસ રહે નૈના,
તરસ રહે નૈના, તરસ રહે નૈના,
તરસ રહે નૈના તરસ રહે નૈના
તરસ રહે નૈના તરસ રહે
નૈના આવો ઘન શ્યામ તરસ રહે નૈના
ઘન શ્યામ તરસ રહે
નૈના આવો ઘન શ્યામ તરસ રહે નૈના બરસ રહે નૈના તરસ રહે નૈના
બરસ રહે નૈના તરસ રહે
નૈના બરસ રહે નૈના તરસ રહે નૈના
બરસ રહે નૈના રસ રહે નૈના
આવો ઘન શ્યામ બરસ રહે નૈના
આવો ઘન શ્યામ
આવો ઘન શ્યામ બરસ રહે નૈના
આવો ઘન શ્યામ
બરસ રહે નૈના તરસ રહે નૈના
બરસ રહે નૈના
બરસ રહે નૈના તરસ રહે નૈના
બરસ રહે નૈના તરસ રહે નૈના
હે આવો ઘન શ્યામ બરસ રહે નૈના આવો ઘન શ્યામ બરસ રહે નૈના દેવતાઓની પ્રાર્થના અને કીર્તનથી ભગવાનના આવવાનો સમય થયો કે છે વાતાવરણ બધું શાંત રોહિણી નક્ષત્ર આકાશમાં બધા નક્ષત્ર ગ્રહો તારાઓની સ્થિતિ સમાન દિશાઓ સ્વચ્છ પ્રસન્ન નિર્મળ તારાઓ ઝગમગી રહ્યા છે પૃથ્વીના મોટા મોટા નગર નાના નાના ગામ આહીરોની વસ્તી હીરાઓ રત્નોની ખાણ આખી પૃથ્વી મંગલમય નદીઓનું જળ મંડ્યું સ્વચ્છ થવા એક અદભુત ઘટના રાત્રે ક્યારેય કમળ ખીલે નહીં પણ નદીઓની અંદર રાત્રે કમળો ખીલવા લાગ્યા વનની અંદર ઋતુઓ વગરના ફળ લાગવા માંડ્યા પક્ષીઓના કલરાઓ ભમરાઓના ગુંજર પરમ પવિત્ર મંદ મંદ પવન વહે કંસના અત્યાચારથી મુનિઓના કુંડની અગ્નિઓ પ્રજ્વલિત ઋષિઓના મન પ્રસન્ન સ્વર્ગમાં દેવતાઓ વાદ્ય વગાડે કિન્નર ગંધર ચારણ બધા લોકો નૃત્ય કરે અને દેવતાઓ દ્વારા પુષ્પની વૃષ્ટિ અને અદભુત રચના જ્યારે આવી રીતે થઈ ગઈ પ્રકૃતિની દેવકીના ગર્ભથી કાષ્ઠમાંથી જેમ અગ્નિ પ્રગટ થાય એમ ભગવાનનું પ્રાગટ્ય થયું અને દેવતાઓ સહિત ગંધર્વો કિન્નરો બધાનું અદભુત કીર્તન હરે કૃષ્ણા કૃષ્ણા કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે
કૃષ્ણ
જોઈ બાકી કેમ કે આજ રોજ તો બહુ ઉપાડો લેતા આ મેન અવતાર આજ થયો છે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ
એમ પાછળ જવા દેજો
હરે
બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ
નાચવા માટે જગ્યા પાછળ ગણી છો મોકળામાં વ્યા જાવ
હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે
બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ
મહેમાનો આવ્યા છે એ નાચી શકે છો
બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
કૃષ્ણ
કૃષ્ણ જન્મ હે થોડા આરામ લીજીએ આપ જઈએ કીર્તન આજ ચલેગા
બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ
બલરામજી આવી રહ્યા છે
નંદ ગેરા નંદ ભયો નંદ ગેરા નંદ ભયો
કનૈયા લાલ કે
નંદ ગેરા નંદ ભયો
કનૈયા લાલ કે
જય કનૈયા લાલ કી
હાથી ઘોડા પાલકે
જય કનૈયા લાલ કી
હાથી ઘોડા પાલકે
હાથી દિયે ઘોડા દિયે
પાલકે
હાથી દિયે ઘોડા દિયે
પાલકે
જય હો નંદલાલ કી
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 નંદ ગેરા નંદ ભયો
કનૈયા લાલ કે
નંદ ગેરા નંદ ભયો
કનૈયા લાલ કે
નંદ ગેરા નંદ ભયો
કનૈયા લાલ કે
નંદ ગેરા નંદ ભયો
જય કનૈયા લાલ કી
જય કનૈયા લાલ કી
હરી ઘોડા પાલ
કે જય કનૈયા લાલ કી
હરી ઘોડા પાલ કે
જય કનૈયા લાલ કી
હરી ઘોડા પાલ કે
જય કનૈયા લાલ કી
હરી ઘોડા પાલ કે
હાથી દીને ઘોડા દીને હાથી દીને ઘોડા દીને રતન દીને હાર દીને રતન દીને હાર દીને નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો આનંદ ઘેરા નંદ ભયો
આનંદ
ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી
હાથી ઘોડા પાલ કે
જય કનૈયા લાલ કી
હાથી ઘોડા પાલ કે
જય કનૈયા લાલ કી
હાથી ઘોડા પાલ કે
નંદ ઘેરા નંદ ભયો
કનૈયા લાલ કે
નંદ ઘેરા નંદ ભયો
કનૈયા લાલ કે
જય કનૈયા લાલ કી
કનૈયા લાલ કી
જય કનૈયા લાલ કી
હાથી ઘોડા પાલ કી
ઉભા રહ્યો તો આવી રીતે વસુદેવજી હવે કથાનો ક્રમ થોડોક ઉલટાય છે પેલા તમે વાતો બંધ કરો ને તો હું કહું જુઓ કથાનો ક્રમ એવી રીતે છે કે વસુદેવજી કૃષ્ણને લઈને જેલમાંથી નીકળ્યા પછી ગોકુળમાં આવ્યા અને ગોકુળની અંદર આવ્યા હવે રાતે મૂકી ગયા હતા એટલે સવારે ખબર પડી કે યશોદાજીને ત્યાં લાલો ભયો એટલે કે લાલો થયો છે તો બધા બ્રજવાસીઓ આનંદમાં આવી ગયા અને આનંદમાં આવી અને નક્કી કર્યું કે આપણે નંદ બાબાના ઘરે ઉત્સવ કરવો છે. હવે જો થોડીક કથા આપણે ઉભા ઉભા સાંભળવાની છે હેને. તો આ તમે બે જવા વાંધો નહીં. નંદ અને યશોદાજીને જયારે ખબર પડી કે આપણે ત્યાં પુત્રનો જન્મ થયો અને નંદ યશોદાજીની ઉંમર બહુ મોટી થઈ ગઈ હતી જયારે આ પુત્રનો જન્મ થયો ત્યારે, તો વસુદેવજી કેવી રીતે મથુરામાંથી લઈને આવ્યા એ કથા આપણે બપોર પછીના સેશનમાં જોઈશું. પણ એટલું સમજો કે નંદ મહારાજ ગોકુળમાં મૂકેલા, વસુદેવજી ગોકુળમાં મૂકી ગયા. ગોકુળની અંદર બધા બ્રજવાસીઓએ જોયું કે નંદ બાબાને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ છે અને એ પુત્રની પ્રાપ્તિ થઈ છે એટલે એ બધા વ્યક્તિઓએ ઉત્સવ મનાવવાનો નિશ્ચય કર્યો અને ભાગવતના દશમ સ્કંદના પંચમ અધ્યાયમાં એને નંદ ઉત્સવ તરીકે ઓળખવામાં આવ્યો છે. તો હવેના સમયમાં આપણે નંદ ઉત્સવ કરવાનો છે અને લીલા કથાઓ બપોર પછીના સેશનમાં 12 વાગ્યા સુધી નાચવાનું છે, નથી વગાડવા વાળાને, ઢીલું પડવાનું નથી નાચવા વાળાને. અને સાંભળો એ ઉત્સવ કેવી રીતે થયો. તો ગોપીઓ જે છે એ જીવનમાં ક્યારેય તૈયાર નહોતી થઈ એવી તૈયાર થઈ છે. સુખદેવ ગોસ્વામીએ ગોપીઓના શ્રંગારનું વર્ણન કર્યું છે. નવી નવી જે પેટીમાં સાડી મૂકી હતી એ સાડીઓ અને એટલા ફૂલોનો શ્રંગાર કર્યો છે માથા ઉપર, એટલા ફૂલ લગાડ્યા, આંખમાં કાજળ અને એ સમયના જે કાંઈ મેકઅપ હતા એ બધા, કેસર કુમકુમ ઇત્યાદિ લગાડ્યું. અને ગોપીઓ જયારે ચાલતા ચાલતા પોતાના ઘરેથી નંદ બાબાના ઘરે ગઈ તો એના માથા ઉપરથી જે ફૂલ પડ્યા, પેલા જ વિચાર કરો કેટલી ગોપીઓ હશે અને એના માથે કેટલા ફૂલ પડ્યા હશે. કારણ કે ઓલા પુરુષો જાગે મોડા, પેલા ગોપ બાળકો જયારે વાહેથી જતા હતા નંદ બાબાના ઘરે, તો એને જોયું કે નંદ બાબાએ આપણા માટે કેટલી સુંદર વ્યવસ્થા કરી કે ગામની જેટલી શેરીઓ છે એ આખી શેરીઓ ફૂલોથી ઢકાઈ ગઈ. એટલે પેલા ગોપ બાળકોને એમ કે નંદ બાબાએ આપણા સ્વાગત માટે કર્યું છે. અને એ લોકો ઘી દૂધ દહીં આ બધું મટકાઓની અંદર ભરી અને નંદ બાબાના ઘરે લઈને માંડ્યા આવવા. અને બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિ વાચન થયું ભગવાનનું. સ્વસ્તિ વાચન કરાવી નંદ બાબાએ સોનાનું તલનું પશુઓનું દાન કર્યું અને પોતાના પુત્રના મંગળ માટે કામનાઓ કરી. અને ગોપ બાળકોએ જોયું કે સ્વસ્તિ વાચન પૂરું થઈ ગયું છે ત્યારે એક ગોપ બાળકે મટકીમાંથી માખણનો લોંધો કાઢ્યો, બીજાની ઉપર નાખ્યો, બીજા એના મટકામાંથી ત્રીજામાં, એમ પછી જે દૂધ અને ઘીની રેલમ છેલ, સુખદેવ ગોસ્વામી કહે છે એ દૂધ અને ઘી એટલું વેરાણું એટલું વેરાણું કે દૂધ ઘી અને માખણ દહીંનો કાદવ થઈ ગયો. આપણે પાણીનો કાદવ થાય ને, દૂધ ઘી માખણ ને દહીંનો કાદવ. જો ભારત વર્ષની સ્થિતિ શું હતી, કાદવ હોય તે દૂધ ને દહીંના જ માણસો ને ખાવાના વાંધા છે. પણ આપણે ભલે વાંધા હોય છતાં ઉત્સવ કરવાનો છે એટલે જ આપણે ચોકલેટો લાવ્યા છે. કારણ કે કળિયુગનું માખણ ચોકલેટ જ છે. છોકરો નાનો ન હોય તો લે ચોકલેટ, રોતો હોય તો ચોકલેટ પકડાવે હાથમાં. અને આવી રીતે બહુ સુંદર ત્યારે યશોદાજીએ કૃષ્ણને પારણામાં નાખી અને એ પારણાની અંદર એને ઝુલાવે. બહુ સુંદર ભજનના રૂપમાં ગુજરાતના એક કવિ લખે છે,
રૂડ પારણ્યો બંધાય માં જશોદાજી ગાય લાલો મારો મારો પારણી ક્યારે પોઢી જાય.
પારણીઓ બંધાય માં જશોદા ગીત ગાય લાલો મારો પારણીયા પોઢી જાય.
પારણીઓ બંધાય માં જશોદાજી ગાય લાલો મારો પારણીએ ક્યારે પોઢી જાય. કનૈયો મારો પારણીએ ક્યારે પોઢી જાય.
પારણીઓ બંધાય માં જશોદાજી ગાય લાલો મારો પારણીએ ક્યારે પોઢી જાય. મારો કારણ યા કરે તો
મારા વાલા ને હિચકે હિચાવું એના ગીતો મધુરા ગાવું
મારા લાલા ને હિચકે હિચાવું એના ગીતો મધુરા ગાવું
હે મારા વાલા ને હિચકે હિચાવું ગીતો મધુરા
મધુરા
મારા હૈયા માને સમાવું એના હૈયા માં હું તો સમાવું
મારા હૈયા માં એને સમાવો તો સમાવો
મારા હૈયા માં એને સમાવો એના હૈયા માં હું તો સમાવો
આ
બાજુ જગ્યા ના હોય તો મોટું રાઉન્ડ કરી વચ્ચે બીજું રાઉન્ડ કરી દો પાછળ
એનું મુખડું લાલમ લાલ એના ગુલાબી છે ગાલ એ તો સુંદર સોહાગ ધારણીનું બંધાય જશોદા જી ગાય લાલો મારો પારણીએ ક્યારે ઓળી જાય નહીંયો મારો પારણીએ ક્યારે ઓળી જાય
ફૂલલુઆ ફૂલલુઆ લાલો મારો પારણીયામાં ક્યારે ઓળી જાય લાલો મારો પારણીયામાં ક્યારે ઓળી જાય
જલ્દી ન જાગે કોઈ એને રમાડવા ન માંગે
કોઈ ઈચ્છું કે જલ્દી ન જાગે કોઈ એને રમાડવા
ન માંગે તો ઈચ્છું કે જલ્દી ન જાગે કોઈ એને રમાડવા ન માગે
હું તો ઈચ્છું કે જલ્દી ન જાગે કોઈ એને રમાડવા ન માગે
એને બાંધ્યો છે કાળે મે ધાગે એને કોઈની એ નજરો ન લાગે
બાંધ્યો છે કાળે મે ધાગે એને કોઈની નજરો ન લાગે
એને બાંધ્યો છે કાળે મે ધાગે એને કોઈની નજરો ન લાગે
એને બાંધ્યો છે કાળે મે ધાગે એને કોઈ નજરો ન લાગે
એ મારો લાલો લાલમ લાલ એ તો જોયું ન જોવાય મારું તિલડો જો ભાઈ પારણિયું બંધાય મા જશોદા જી ગાય લાલો મારો પારણિયે ક્યારે ઓળી જાય નહીંયો મારો પારણિયે ક્યારે ઓળી જાય
ફૂલલુલા ફૂલલુલા ઘડિયા કનૈયો મારો પારણિયા ક્યારે મોડિયા
મોટો કનૈયો થાશે ત્યારે ગાયો ચરાવવાને જાશે
જ્યારે મોટો કનૈયો થાશે ત્યારે ગાયો ચરાવવાને જાશે
ત્યારે મોટો કનૈયો થાશે ત્યારે ગાયો ચરાવવાને જાશે
જ્યારે મોટો કનૈયો થાશે ત્યારે ગાયો ચરાવવા જાશે
હું તો મોટો કરું એવી આશે મારું નામ અમર ગવાશે
હું તો મોટો કરું એવી આશે મારું નામ અમર ગવાશે
હું તો મોટો કરું એવી આશે મારું નામ અમર ગવાશે
હું તો મોટો કરું
પુનિત પ્રેમામૃત પાય રામ ભગત વારી જાય વળી વારે વારે ગાય પારણિયો બંધાય મા જશોદાજી ગાય લાલો મારો પારણિયા ક્યારે બોલ જાય કનૈયો મારો પારણિયે ક્યારે બોલ જાય જશોદાજી ગાય લાલો મારો પારણીએ ક્યારે પોઢી જાય કનૈયો મારો પારણીએ ક્યારે પોઢી જાય પછી શું છે પછી એ ગોપીઓએ જોયું કે હવે વધાઈ આપી દીધી કૃષ્ણને જો આપણે જેમ નંદ ઉત્સવ છે એમ જ કરવાનો છે કૃષ્ણને વધાઈ આપી અને કૃષ્ણને વધાઈ આપી અને કૃષ્ણનું સ્વરૂપ જયારે જોયું હે બ્રહ્માજી જેમ કે છે કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ
ગોવિંદ માદિ પુરુષમ તમહમ બજામી. એક કરોડો કરોડો કામદેવના તેજને હરણ કરવા વાળું ભગવાનનું સ્વરૂપ જોયું. સ્વતઃ ગોપીઓના હૃદયમાંથી ભગવાનના એ સ્વરૂપ વિશે જે ઉદ્ગાર નીકળ્યા.
લાવ હથેળી શામ લખી દઉં હયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં હયે હરિવર નામ લખી દઉં.
લાવ હથેળી શામ લખી દઉં હરિવર નામ લખી દઉં.
આંગળી ઉપર આત્મ પ્યારો કરવું પર કિરકાર લખી દઉં.
આંગળી ઉપર આત્મ પ્યારો
હે આંગળી ઉપર આત્મ પ્યારો કરવું પર કિરકાર લખી દઉં.
આંગળી ઉપર આત્મ પ્યારો પર કિરકાર
હે. લાવ હથેળી શામ લખી દઉં હય હરિવર નામ લખી દઉં.
હથેળી શામ લખી દઉં હરિવર નામ લખી દઉં.
માખણ ખાનારો ગાલવ ઉપર ગોવિંદ લખી દઉં.
મુખ ઉપર માખણ ખાનારો ગાલવ ઉપર ગોવિંદ લખી દઉં.
મુખ ઉપર માખણ ખાનારો ગાલવ ઉપર ગોવિંદ લખી દઉં.
મુખ ઉપર માખણ ખાનારો ગાલવ ઉપર ગોવિંદ લખી દઉં.
કંગન ઉપર કૃષ્ણ કૃપાળો તુમ ઉપર ગણવંત લખી દઉં.
કંગન ઉપર કૃષ્ણ કૃપાળો
કંગન ઉપર કૃષ્ણ કૃપાળો પૂજા ઉપર ભગવંત લખી દઉં.
કંગન ઉપર કૃષ્ણ કૃપાળો પૂજા ઉપર ભગવંત
લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં હયે હરિવર નામ લખી દઉં.
લાવ હથેળી શામ લખી દઉં હયે હરિવર નામ લખી દઉં.
હે આંગળી ઉપર આત્મ પ્યારો હયે હરિવર નામ લખી દઉં.
આંગળી ઉપર આત્મ પ્યારો કરવો કીર્તાર લખી દઉં.
કમલ નયને અંકાવલી પર અલખ લખી દઉં.
કુંડલ ઉપર કમલ નયને અંકાવલી પર અલખ લખી દઉં.
કુંડલ ઉપર કમલ નયને અંકાવલી પર અલખ લખી દઉં.
કુંડલ ઉપર કમલ નયને અંકાવલી પર અલખ લખી દઉં.
નાસિકા ઉપર નટવર નાગર નથડી પર શ્રીનાથ લખી દઉં.
નાસિકા ઉપર નટવર નાગર નથડી પર શ્રીનાથ લખી દઉં.
નાસિકા ઉપર નટવર નાગર નથડી પર શ્રીનાથ લખી દઉં.
નાસિકા ઉપર નટવર નાગર નથડી પર શ્રીનાથ લખી દઉં.
લાવ હથેળી શામ લખી દઉં હયે હરિવર નામ લખી દઉં.
લાવ હથેળી શામ લખી દઉં હયે હરિવર નામ લખી દઉં.
આંગળી ઉપર આત્મ પ્યારો કરવ ઉપર કિરતાર લખી દઉં.
આંગળી ઉપર આત્મ પ્યારો કરવ ઉપર કિરતાર લખી દઉં.
હે આંગળી ઉપર આત્મ પ્યારો કરવ ઉપર કિરતાર લખી દઉં.
આંગળી ઉપર આત્મ પ્યારો કરવ ઉપર કિરતાર લખી દઉં.
અંતરયામી બિંદી ना ब्रज चंद्र लखी दो
अधर ऊपर अंतरयामी बिंदी ना ब्रज चंद्र लखी दो
अधर ऊपर अंतरयामी बिंदी मा ब्रज चंद्र लखी दो
अधर ऊपर अंतरयामी बिंदी मा ब्रज चंद्र लखी दो
पापण ऊपर परमानंद ने की मा हूं कृष्ण लखी दो
पापण ऊपर परमानंद ने की मा हूं कृष्ण लखी दो
पापण ऊपर परमानंद ने की मा हूं कृष्ण लखी दो
पापण ऊपर परमानंद ने की मा हूं कृष्ण
लाव हथेली श्याम लखी दव हय हरिवर नाम लखी दव
लाव हथेली श्याम लखी दव हय हरिवर नाम लखी
दव लाव हथेली श्याम लखी दव हय हरिवर नाम लखी दव
लाव हथेली श्याम लखी दव हय हरिवर नाम लखी दव
ए आंगली ऊपर आत्म प्यारो कर ऊपर किरदार लखी दव
आंगली ऊपर आत्म प्यारो कर ऊपर किरदार लखी
ए आंगली ऊपर आत्म प्यारो कर ऊपर किरदार लखी दव हमा लाला लाला તમને પારણીએ તો લાવે સોદામાવડી તમને પારણીએ તો લાવે સોદામાવડી
ચૈતન્યા નંદ ભયો જય કનૈયા વક્તા સાત દિવસ થી આપણી ઘણી બધી ઈચ્છાઓ પૂરી કરે છે. આપણે કહીએ કે રાસ કરવો છે તો રાસ કરવાનું, કે ડ્રામા કહીએ તો ડ્રામા. પ્રભુજીની કથા છૂટી જતી હોય તોય આપણે ડ્રામામાં એન્ટર કરી એટલે કથાને ન્યા લાવી દે. ઘણો બધો પ્રયાસ આપણી માટે કર્યો છે. તો હવે આપણી એક એમની પણ ઈચ્છા પૂરી કરવી, કે એમની ઈચ્છા છે કે હવે ગોકુળની અંદર ભગવાનનો જન્મોત્સવ થયો અને હવે ગોકુળની અંદર ઉત્સવ કરતા કરતા એક રાજસ્થાનની અંદર મારવાડમાં આંટો મારવો છે. પછી પ્રભુજી કે છે પછી સાંજ સુધી રાસ લેવાના છે. તો આપણે મારવાડમાં રાસ લેવા માટે તૈયાર થઈ જઈએ બપોર પછી એક કલાક. તો આપણે બધા તૈયાર થઈ જઈએ.
ગિરધર આવો તો ખરી, ઓ ગિરધર આવો તો ખરી, મા દેવરા મંદિર માં મીરા એકલી ખરી. ગિરધર આવો તો ખરી, ગિરધર આવો તો ખરી, મા દેવરા મંદિર માં મીરા એકલી ખરી. માર મા દેવરા મંદિર માં મીરા એકલી ખરી. માધવરા મંદિર માં મીરા એકલી કરી, પર માધવરા મંદિર માં મીરા એકલી કરી. એ છે કે વો તો સાવરા, ઓ એ છે કે વો તો સાવરા, મે મયુર પંખ બન જાવા. હે કેવો તો સાવરા, મે મયુર પંખ બન જાવા. પેરન લાગા સાંભળી મે માથે પેરમ જાવા. મોહન આવો તો ખરી, ગિરધર આવો તો ખરી, માધવરા મંદિર માં મીરા એકલી ખરી. ગિરધર આવો તો ખરી, ગિરધર આવો તો ખરી, માધવરા મંદિર માં મીરા એકલી ખરી. મારે માધવરા મંદિર માં મીરા એકલી ખરી. સોવરા મેં કરથની બન જાવા, થે કે વો તો સાવરા, મેં કરથની બન જાવા. પેરન લાગા સાંભળી મે કોમર મે રમ જાવા. મોહન આવો તો ખરી, ગિરધર આવો તો ખરી, માધવરા મંદિર માં મીરા એકલી ખરી. ગિરધર આવો તો ખરી, ગિરધર આવો તો ખરી, માધવરા મંદિર માં મીરા એકલી ખરી. હર માધવરા મંદિર માં મીરા એકલી ખરી. અરિથ કે વો તો સાવરા, થે કે વો તો સાવરા, મે પોયલિયા બન જાવા. થે કે વો તો સાવરા, મે પાયલિયા બન જાવા. પેરન લાગા શામધણી મે પેરો મે રમજા મોહન સાવરા મેં ચુનરિયા બન જવા થેકે વો તો સાવરા મેં ચુનરિયા બન જવા ઉડન લાગા શામધણી મેં ઉડો મે રમ જવા મોહન વો તો હરી કીર્તન વો તો હરી આજબ રામજી માતા એક ની હરી હરી ગિરધર હરી માધવ રામન ધર્મા મીરા હરી હર માધવ રામન ધર્મા મીરા ધારી રાધા ધારી રાધા જય કૃપા બહુ કનડે છે કાનો માતાજી તારો બહુ કનડે છે કાનો બહુ કનડે છે મને કાનો માતાજી તારો બહુ કનડે છે કાનો કનડે છે તારો લાલો માતાજી મને બહુ કનડે છે કાનો બહુ કનડે છે આ કાનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો બહુ કનડે છે કાનો
ज्ञान काल ने जगाने सुतला छोकरा ने जगाने सुतला छोकरा ने जगाने सुतला छोकरा ने जगाने ભરે છે જાનો માનો માતાજી થારો બહુ કંડે છે ખાનો ચૂંટિયા ભરે છે જાનો માનો રે માતાજી થારો બહુ કંડે છે ખાનો મને બહુ કંડે છે તારો લાલો માતાજી થારો બહુ કંડે છે લાલો બહુ કંડે છે આ લાલો રે માતાજી તારો બહુ કંડે છે માનો છરૂન વાલાજી છોડ્યા છરૂન વાલાજી છોડ્યા ખીલે દેવા છરૂન વાલાજી છોડ્યા ખીલે દેવા છરૂન વાલાજી છોડ્યા હે આરે વાલા તારે વાલા બન દો યાને દબ લાલ બાજે ગો ફૂલિયા કાનુડે 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 પગડી વાળા રે હાથો માલા પગડી વાળા રે ઘોડા ભરવા મને ગમતા વાળા રે પગડી વાળા રે ઘોડા ભરવાડ મને ગમતા પટિયાળે પગડી વાળા રે હાથો માલા પગડી વાળા રે ઘોડા ભરવાડ મને ગમતા લાકડી વાળા રે હાથમાં લાકડી વાળા રે થોડા મરવાડ મને સોના ના બોર ઝૂલે સોના ના બોર પ્યારા ના કારણે સોના ના ચગડાવો અગડાવો રૂડા શરણાયો ને ડોલો આજ ચગડાવો અગડાવો રૂડા શરણાયો ને ડોલો વગડાવો વગડાવો રૂડા શરણાયો ને ડોલો વગડાવો વગડાવો રૂડા શરણાયો શરણાયું ને ઢોલ બોલા દેવડા ધમ જોડ શરણાયું ને ઢોલ વાલા દેવડા ધમ જોડ આજ ભગડાવો વગડા બોલા શરણાયું ધારી માં રગડો મારો મેલી દીયો ને ગીર ધારી મેલી દીયો ને ગીર ધારી માં રગડો મારો મેલી દીયો ને ગીર ધારી
રાને બાદલ ગોપુર માતા ગોર મરવા આવી જાઓ તું વર્ષા મળ્યા ગોપુર માતા મોર મરવા
શ્યામ શ્યામ રાધા વિના નો શ્યામ 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 રાધા વિના નો શ્યામ આજ સુધી તું શ્યામ હતો પણ રાધા વિના નો શ્યામ વાટ મહી વેચવાની છે
મથુરા ને વાટ મહી વેચવાની છે
મથુરા ને વાટ મહી વેચવાની છે
મથુરા ને વાટ મહી વેચવાની છે
નટખટ એ નંદ કિશોર માગે છે દાનજી
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 હે હાર દાન લેવાને દેવા મયારા
અમે મયારા રે ગોપુર ગામના
જમુના તીર વાલો વાસણી વગાડતો જમુના તીર વાલો વાસણી વગાડતો
જમુના તીર વાલો વાસણી વગાડતો
ભુલાવે બાલ સાન ઊંઘ માં જગાડતો
ભુલાવે બાલ સાન ઊંઘ થી જગાડતો
જોગી
બાબા જોગડા બનાવી મને
જોગી બાબા જોગણ બનાવી મનેરા
પર મોરલી આખ માં જોડી મુખ પર મોરલી ને આખ માં જોડી
માથે ઉપર લગાડો નાગ જોગી બાબા જોગી બાબા જોગણ બનાવી મનેરા જોગી બાબા જોગણ બનાવી મનેરા
ભગવાન છબી લીમડા ઉડા ઝૂલ કરી
ભગવાનજી મારો મતિલો ઝૂલે દરબાર મારા ત્રિબુડા ઝૂલે
જી
મારો અનિલો ઝૂલે દરબારા ઝૂલે દીપુરા ઝૂલે
કૃષ્ણ કૃપાલા પંચીવાલા
પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. ભાગવત સપ્તાહની અંદર ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે આપણા પ્રાંગણની અંદર ઘણા મહેમાનો પધારેલ છે, તો થોડી વાર માટે આપણે એમનું સન્માન કરશું. ત્યાં સુધી કોઈ એમનું સ્થાન નહીં છોડે, કારણ કે હજી ભાગવતજીની આરતી બાકી છે, ત્યારબાદ પ્રસાદ લેવા પણ જવાનું છે. સૌ પ્રથમ આપણી વચ્ચે શ્રીમાન ચંદ્ર ગોવિંદાસ ઘણા દિવસથી આપણને સપ્તાહ સંભળાવી રહ્યા છે, તો એમના પિતાશ્રી અહીંયા ઉપસ્થિત છે, નિર્મળભાઈ પીપળવાળા. તો એમનું સ્વાગત શાલ ઓઢાડી અને યોગેશભાઈ કરશે, અને એમને શ્રી રાધાકૃષ્ણની ફોટો અરવિંદભાઈ આપશે. તો જલ્દીથી યોગેશભાઈ અને અરવિંદભાઈ અને સાથે સાથે મહેમાન શ્રી નિર્મળભાઈ પણ ઉપસ્થિત થશે, જેઓ શ્રીમાન ચંદ્ર ગોવિંદાસ પ્રભુના પિતાશ્રીઓ છે. તો આપણે એમના સ્વાગત માટે તાળીઓથી એમને વધાવશું અને હરે કૃષ્ણ મહામંત્રનું ઉચ્ચારણ મ્યુઝિક સાથે કરશું. અને ત્યારબાદ એમની સાથે સાથે પ્રેમજીભાઈ પીપળવાળા પણ આવશે અને એમને ભગવદ્ ગીતા અર્પણ કરશે. જેઓ શ્રીમાન ચંદ્ર ગોવિંદાસ પ્રભુના મોટા પિતાશ્રી છે એમનું સ્વાગત થઈ રહ્યું છે, અને સાથે સાથે આર કે ઈસા મલિયા અહીંયા ઉપસ્થિત થશે. આર કે ઈસા મલિયા અને એમની વાત શૈલેષભાઈ માંડવાવાળા. આર કે ઈસા મલિયા અને સાથે સાથે શૈલેષભાઈ માંડવા, વિનુભાઈ કુંભણવાળા જેઓના નામ લેવામાં આવે છે, એવું જલ્દીથી આવે અને પ્રભુજી પાસેથી ભગવાનની પ્રસાદી ગ્રહણ કરશે. વિનુભાઈ કુંભણવાળા, સંજયભાઈ પરવડી, સંજયભાઈ પરવડી, વિલાસબેન બુઢણવાળા, વિલાસબેન બુઢણાવાળા, એમની સાથે સાથે શારદાબેન ફુલસર, વિલાસબેન બુડણાવાળા, શારદાબેન ફુલસર, ત્યારબાદ ત્રિકમભાઈ પાડાપાણા, કાળુભાઈ વાવડીવાળા, દિનેશભાઈ કુંભણવાળાના ઘરેથી માતાશ્રી હોય તો અહીંયા ઉપસ્થિત થઈ જાય. દિનેશભાઈ કુંભણવાળાના માતાશ્રી ઘરેથી હોય, એમના પત્ની શ્રી અને સાથે સાથે કાળુભાઈ કાસરડીવાળા પણ અહીંયા ઉપસ્થિત થશે અને પ્રભુજી પાસેથી પ્રસાદી ગ્રહણ કરશે. ત્યારબાદ જયેશભાઈ પ્રતાપગઢવાળા, જયેશભાઈ પ્રતાપગઢવાળા અને સાથે સાથે ભીમજીભાઈ પ્રતાપગઢવાળા, લાભુભાઈ અને દેવકુરબેન, લાભુબેન બુરણાવાળા અને દેવકુરબેન બુરણાવાળા, લાભુબેન બુરણાવાળા અને દેવકુરબેન બુરણાવાળા પણ ઉપસ્થિત થઈ જશે. સૌજીભાઈ નોંગણપદરવાળા પણ અહીંયા ઉપસ્થિત થઈ જશે. સૌજીભાઈ નોંગણપદરવાળા, સૌજીભાઈ નોંગણવદરવાળા ઉપસ્થિત થઈ જાય. સૌજીભાઈ નોંગણવદરવાળાના ઘરના હોય અહીંયા તો આવી જશે. એમના ઘરેથી અને ગૌરીબેન સ્વરૂપ, ગૌરીબેન હિંમતભાઈ, તૈયાર થઈ જશે. ભાગવતજીની આરતી થશે. પોતાના સ્થાન ઉપર બધા ઉભા થઈ જાય. નાનું એવું કોઈનું અહીંયા બટવું મળ્યું છે તો જેનું હોય એ લાલ લઈ જશે. લાલ રંગનું છે અને અંદર 25 રૂપિયા છે. અને ન લઈ જાય તો પછી અમે
આરતી અતિ પાવન પુરાણ કી, આરતી અતિ પાવન પુરાણ કી, ધર્મ ભક્તિ વિજ્ઞાન ખાન કી, ધર્મ ભક્તિ વિજ્ઞાન ખાન કી, મહાપુરાણ ભાગવત નિરમલ, મહાપુરાણ ભાગવત નિરમલ, શુક મુખ દિગલિ નિગમ કલ્પફલ, શુક મુખ દિગલિ નિગમ કલ્પફલ, પરમાનંદ સુધાર સમય કલ, પરમાનંદ સુધાર સમય કલ, લીલા રતિ રસ રસ નિધા જાનકી મેલા રત્ન રચન દાન કલિમલ મથન ત્રિતાપની વારી કલિમલ મથન ત્રિતાપની વારી જન મૃત્યુમય ભવ ભય હારી જન મૃત્યુમય ભવ ભય હારી સેવત સતત સકલ સુખકારી સેવત સતત સકલ સુખકારી સુમહો શ્રી હરિ ચરિત દાન કી સુમહો શ્રી હરિ ચરિત દાન વિષય વિલાસ વિમોહ વિનાશ વિષય વિલાસ વિમોહ વિમલ વિરાગ વિવેક વિકાશી વિમલ વિરાગ વિવેક વિકાશી ભગવત તત્વ રહસ્ય પ્રકાશી ભગવત તત્વ રહસ્ય પ્રકાશી પરમ જ્યોત પરમાત્મ જાનકી પરમ જ્યોત પરમાત્મ જાનકી મહંસ મુનિ મન ઉલ્લાસી પરમહંસ મુનિ મન ઉલ્લાસી રસ કરદય રસ રાસ વિલાસી રસ કરદય રસ રાસ વિલાસી ભક્તિ મુક્તિ રતિ પ્રેમ સુદાસી ભક્તિ મુક્તિ રતિ પ્રેમ સુદાસી કથાયકિંચન પ્રિય સુજાનકી કથાયકિંચન પ્રિય સુજાનકી આરતી અતિ પાવન પુરાણકી આરતી અતિ પાવન પુરાણકી હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આજે સાંજના સત્રમાં ભાગવતજીની આરતી કરવા માટે શ્રી ધામડિયા પરિવાર ભીખા દાદા અને કાનજી દાદાના ફેમિલીના સમસ્ત સદસ્યો અહીંયા આરતી માટે ઉપસ્થિત સાંજના સત્રમાં ભાગવતજીની આરતી થશે તેમાં ધામેલિયા પરિવારના ભીખાદાદાના અને કાનજીદાદાના સદસ્યો અહીંયા આરતી કરશે અને આજે બપોરે 2 વાગે કથા પ્રારંભ થઈ જશે.